श्री गणेश सदास्तु कृष्णावतार श्रीये ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय बोलो श्री स्वामी नारायण भगवान जय श्री लक्ष्मी नारायण देव जय श्री नर नारायण देव जय श्री गोपीनाथ जी महाराज जय श्री रामचंद्र भगवान जय श्री कृष्ण कन्हैया जय श्री कष्टभंजन देव ओम नमः पार्वती पतये हर हर महादेव परमात्म स्वरूपस्य ज्ञानं ते कथयाम यथ श्रीकृष्णायः परम ब्रह्म परमात्मा सकीर्तितः हरि गीता मां भगवान माता ने आध्यात्मिक शास्त्र नो बोध आपता थका हवे परमात्मा ना स्वरूप नो तात्विक ज्ञान आपे छे। भगवत स्वरूप नो मातानी पासे स्वयं भगवान पोते वर्णन करे छे परोक्ष भाव थी। परमात्मा नो स्वरूप अहिया तत्व थी वर्णयु छे, घणो विस्तार थी वर्णव्यू छे। शास्त्र नो घणो अभ्यास होय ये तो ठीक, पण साथोसाथ भगवान ने ध्यान में धरवानो, सत्संग करवानो, जेने ऊंडाण नो अभ्यास होय एने भगवान नो स्वरूप समझाय। बाकी આપણે ભગવાનને માનીએ છીએ એ પરંપરાની માન્યતા છે, પણ આપણા અનુભવમાં એ વાત નથી। એટલે તો ઘણા કહે છે કે તમે આસ્તિક છો એ પણ તમારી પરંપરાની માન્યતા છે, તમે નાસ્તિક છો એ પણ તમારી પરંપરાની માન્યતા છે। આસ્તિકતા તમે સિદ્ધ નથી કરી ને નાસ્તિકતાએ તમે સિદ્ધ નથી કરી। ચીલાનું ચીલાગત એક આપણી માન્યતા છે। આપણે ભગવાનને માનીએ છીએ તો આપણે એવા ગ્રુપમાં ઉછર્યા છીએ, એવા કુટુંબમાં એવા સંસ્કારમાં આપણે મોટા થયા એટલે ભગવાન છે એમ કહીએ, અને ભગવાનનું મંદિર હોય ત્યાં પગે લાગીએ અને ભગવાનની વાતમાં આપણને વિશ્વાસ આવે અને મનાય એમ। બાકી પ્રયોગ સિદ્ધ વાત નથી કરી એમ। કોઈ આપણને કહે કે શેરો કરવો હોય તો એમાં ઘઉંનો લોટ જોઈ, ઘી જોઈ, ખાંડ જોઈ, અને આ એની પ્રક્રિયા છે કે પ્રથમ ઘી ઉનું કરવું, પછી લોટ નાખવો, લોટ શેકાઈ જાય એટલે પછી એમાં પાણી નાખવું ગરમ, એ પાણી બધું હળીને હુકાઈ જાય એટલે મલકર ખાંડ નાખવી, અને તાવે છે ચોટ તો બંધ થઈ જાય એટલે શેરો થઈ ગયો એમ। આ એક વાત આપણે એવી સમજ્યા, કોઈ કહ્યું તો આપણે માની લીધું કે હા એ રીતે કરીએ એટલે શેરો થઈ જાય. પણ જ્યાં સુધી આપણે કડાયું ને ઘઉંનો લોટ ને ઘી ને ચૂલો ને તાવેથો ને પાણી ને આ બધું લઈને બેઠા નથી અને સાંભળેલી પ્રક્રિયાને પ્રયોગ દ્વારા સિદ્ધ કરી નથી, ત્યાં સુધી શેરો કેમ થાય ને કેવો થાય ને કેમ ખવાય એનું પૂરું જ્ઞાન ન કહેવાય. ભગવાનના સ્વરૂપને સમજવાની પ્રક્રિયા જ એટલી બધી ગહન છે તો એની સિદ્ધિ કરવી કેટલી ગહન છે. ઈશ્વરનું સ્વરૂપ ઈશ્વર પોતે સમજાવે છે, આમાં તો મગજ કામ કરે એવું નથી. પણ કથામાં અધ્યાય આવે એટલે હવે આપણે તો એ પ્રમાણે બોલવું જ પડે અને અમારે બોલવું પડે, તમારે સાંભળવું પડે ને ઉભા થઈને ઘંખેરીને વીવું જવું પડે પૂરું થાય એટલે. આ તો એક નિયમ થઈ ગયો ને, એમ મહેમાન આવે ઘરે એટલે હવે હગો થતો હોય એટલે એને બોલાવવો પડે, જમાડવો પડે, બાકી હું દાજ છડે મલ કરતો. ખરેખર ભગવાનનું સ્વરૂપ આમાં વર્ણવ્યું છે, એટલું બધું વર્ણવ્યું છે, તમે સાંભળશો તો તમને એમ થશે કે આ તો ક્યારેય સાંભળ્યું જ નથી. મહારાજે માતાની આગળ પોતાના સ્વરૂપની વાત કરી છે, હું આવો છું, આમાં વર્ણવ્યું છે, એમાં ભગવાનના ગુણો વર્ણવ્યા છે અને ભગવાનની વિભૂતિ વર્ણવી છે. બે પ્રકારે ભગવાનને સમજાવવાની કોશિશ કરી છે. નવમી તિથિની રાત્રિ, કાર્તિક માસ, વિક્રમ સંવત 1848 સાલમાં એકાંતમાં 11 વર્ષની ઉંમરમાં રહેલા ભગવાન સ્વામિનારાયણે માતાને ઉદ્દેશીને આ બોધ આપ્યો છે. શતાનંદ સ્વામીએ સર્વજ્ઞતા બુદ્ધિથી સત્સંગી જીવનમાં શ્લોકના આકારે લખ્યો છે. ભગવાન કહે છે કે માં હવે ધ્યાનથી સાંભળો, આત્માના સ્વરૂપનું આત્મજ્ઞાન મેં તમને કહ્યું, હવે હું તમને પરમાત્મ જ્ઞાન કહું છું. અને એ બે જ જ્ઞાન આપણે કાલની કથામાં જાણ્યું તેમ જાણવા જેવા છે, બાકી કશું જ નહીં. પરમાત્મ સ્વરૂપસ્ય જ્ઞાનમ તે કથયામ્યથ, હવે હું તમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહું છું. શ્રીકૃષ્ણો યહ પરમ બ્રહ્મ પરમાત્મા સકીર્તિતઃ, એ ભગવાનને શ્રીકૃષ્ણ કહેવામાં આવે છે અને એ પરમાત્માને પરબ્રહ્મ કહેવામાં આવે છે. હવે સમજવાની બાબત એ છે, પરમ બ્રહ્મ એટલે તમામ વેદાંતમાં ભગવાનને માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, સંભળાય છે. પછી ભગવાનને શ્રીકૃષ્ણ એવું પણ વેદમાં વ્યપદેશ કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનનું નામ શ્રીકૃષ્ણ છે. પ્રથમ વેદે પરમાત્માનું નામ નારાયણ એવું જાહેર કર્યું. નારાયણ નામમાં જીવને બહુ પ્રીતિ ન થઈ, પછી વેદે વાસુદેવ નામ બતાવ્યું તો જીવને બહુ થોડુંક હેત થયું પણ બહુ ન થયું, અને પછી કૃષ્ણ નામ બતાવ્યું. ભગવાન માને કહે છે કે માં શ્રીકૃષ્ણ ય પરમ બ્રહ્મ, ભગવાન શ્રીકૃષ્ણ છે, આનંદમય એવ પરમ બ્રહ્મ, ભગવાન આનંદમય છે. હવે કૃષ્ણ નામનો અર્થ અહીંયા કરે છે, કૃષિર ભૂવાચક શબ્દો વિનશ્ચ નિવૃત્તિ વાચક ઇતિ નિરુક્તાનુસારેણ આનંદમય વર્તતે. ક્રુધાતુ છે, એ કૃષ ધાતુનો અર્થ થાય છે ભૂ. ભૂ એટલે અતિ મહાન, અતિ વિશાળ, અતિશય ટૂંકમાં. અને હણશ્ચ નિવૃત્તિ વાચક, ને હણ એટલે આનંદ, બહુ મોટો આનંદ એટલે કૃષ્ણ. કૃષ્ણ શબ્દનો અર્થ નારાયણ જયારે વેદોએ કહ્યું તો એવો અર્થ થયો કે ભગવાન સર્વમાં રહ્યા છે અને ભગવાનમાં બધું રહ્યું છે. વાસુદેવન શબ્દનો અર્થ પણ એવો થયો એટલે જીવને એમ થયું કે ભગવાન બધામાં રહ્યા છે, બધું ભગવાનમાં રહ્યું છે, આપણે શું રહ્યું હોય, ભલે રહ્યું હોય. અને પછી ઉપનિષદ ને એમ થયું કે આ તો મૂર્ખાઓ કાઢ નાખ્યો, આવો માતાને કઈ રહજ ન જાગ્યો એમ. પછી કીધું કે કૃષ્ણ છે એ ભગવાન છે, એ કૃષ્ણ છે એટલે એટલે ભવ જબરા મોટા આનંદનો ઢગલો થાય એમ. એમ મજા આવે એટલે જીવને એમાં રસ પડે એમ, અને એટલી ખબર પડવી જોઈએ કે આમાં મજા આવે એમ, પછી એને આનંદ થાય. જ્યાં સુધી જીવને એ ન ખબર પડે કે આમાં આનંદ છે ત્યાં સુધી એમાં એની પ્રવૃત્તિ કેમ થાય ભાઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે અને એ જ પરમ બ્રહ્મ છે અને એ જ પરમ આત્મા છે, શ્રેષ્ઠ આત્મા છે. એ પરમાત્માને વિશેષપણે ભગવાન સમજાવે છે. અપ્રાકૃત ગુણો વિષ્ણુ નિર્ગુણેશ્ચેશ્વરેશ્વર નારાયણશ્ચ ભગવાન વાસુદેવો યુચ્યતે. એ જ ભગવાનના આ જુદા જુદા નામો છે. પહેલી બાબત એ કીધી કે પરમાત્મા નિર્ગુણ છે, અપ્રાકૃત ગુણ અને નિર્ગુણ છે એટલે કે એમાં પ્રાકૃત ગુણો નથી. પ્રાકૃત ગુણો એટલે કે માયામાંથી ઉત્પન્ન થતા સત્વ રજ તમ વગેરે ગુણો, એ બધા પ્રાકૃત ગુણો કહેવાય. ભગવાનમાં પ્રાકૃત ગુણો નથી. હેય ગુણ રહીત કલ્યાણ ગુણા કરશ્ચ. એક એક શબ્દને બરાબર ધ્યાનથી સમજો. જો કે કંટાળો તો ચડવાનો છે, આજ પ્રથમથી કહી દઉં, હું ઘણું હલકું કરીશ, ઘણું માલિકો લાવીશ તોય પણ આ હાંજ સુધી નકરું તત્વ જ હાલવાનું છે એટલે કાલથી નહીં આવે, આજનો દિવસ છે. હેય ગુણ રહીત અને કલ્યાણ ગુણા કરશ્ચ. અપ્રાકૃત દિવ્ય ગુણ હેય ગુણ એટલે ભગવાનમાં એક પણ દોષ નથી. દુનિયામાં જેટલા દોષો કહેવાય છે ને એ માનો, એ પૈકીનો એક પણ દોષ ઈશ્વરમાં નથી, એક પણ નહીં, નામ્ય દોષ નહીં. અને કલ્યાણ ગુણા કરહ, કલ્યાણ રૂપી કલ્યાણકારી ગુણોનું આકર એટલે ખાન. દુનિયામાં જેટલા કઈ ગુણો કહેવાતા હોય એમાંથી એક પણ ગુણ એવો નથી કે જે ભગવાનમાં નહીં હોય એમ. આનો અર્થ એવો થયો કે ભગવાન તમામ દોષોથી રહિત અને તમામ સદગુણોએ યુક્ત છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના દસમામાં પ્રદર્શિત કરી છે. આમ ખ્યાલ ના આવે પણ ભગવાન બોલ્યા છે કે સમુદ્ર મંથન કર્યું એમાંથી બધું નીકળ્યું, પછી લક્ષ્મીજી નીકળ્યા, પછી હાથમાં વરમાળા લઈને લક્ષ્મીજી વરવા યોગ્ય પુરુષ કોણ છે એની ખોળ કરવા નીકળ્યા, પછી જેમાં રૂડા ગુણ હતા એમાં રૂપ નમળે અને જેમાં રૂપ હતા એમાં ગુણ નમળે. કોઈમાં બે ગુણ તો ત્રણ દોષ ને કોઈમાં ત્રણ દોષ તો એક ગુણ ને આવું બધું ગડબડ ભાજ્યું. પછી હાથમાં વરમાળા લઈને ફરતા 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 એક પુરુષ એને એવા જોયા કે તમામ દોષે રહિત અને સર્વે ગુણે યુક્ત એવા ભગવાનને ભાળીને વરમાળા પહેરાવે. ત્યાં શબ્દનો પ્રયોગ કર્યો છે ઉભયલિંગત્વ. વ્યાસસૂત્રમાં વ્યાસ ભગવાને પરમાત્માને વિશે સ્થાનતોપી ઉભયલિંગત્વ આવું સૂત્ર લખ્યું છે. પરમાત્માને વિશે ઉભયલિંગત્વ છે એટલે દોષ એકય નહીં અને ગુણ બધા. તારે આપણામાં શું હોય, કઈક ગુણ હોય ને કઈક દોષ હોય. અને એટલે જગતમાં એમ કહેવાય છે કે ભગવાન સિવાય બધા કઈ બધા ગુણે યુક્ત ન હોય એમ. કંઈક ને કંઈક અવગુણ માણામાં હોય અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આવા સૂત્ર આપણા સમાજમાં પ્રચલિત છે. પણ ઈશ્વરને માટે એમ ના કહેવાય. ભગવાનને તત્વથી સમજો તો પરમાત્મામાં કોઈ દોષ છે જ નહીં. પણ આજકાલ ઘણા માણસો એવા ડાયા થયા છો, એને ભગવાનમાં દોષો કાઢ્યા, ચોપડા લખ્યા મોટા મોટા. એ રામને આમ ન કરવું જોઈએ, કૃષ્ણ આ કેવું ઠીક ન કહેવાય, સ્વામિનારાયણની આ ભૂલ કહેવાય. આહા, તને જન્મ આપ્યો એ જ ભૂલ કહેવાય, બીજો હું
પેદા કર્યો? અને એનો અર્થ એ છે કે એને ઈશ્વરને
તત્વની દ્રષ્ટિએ નથી સમજ્યા એમ. એ સમજો હશે કદાચ, પણ વાચ્ય બાબતથી સમજો છે, લક્ષ્ય બાબતથી સમજો નથી. પુસ્તકોને વાંચી વાંચી એમ આમ લઢી લઢી, અને બુદ્ધિ એમ માને છે પોતે કે મારે બહુ છે એમ, અને એટલે માટે આમથી આમ ભરડે ને આમથી આમ ભરડે. પણ સાચો માણસ એને કહેવાય કે ભગવાનને એવા સમજે કે પ્રભુમાં કોઈ દોષ જ નથી એમ. હે એ ગુણ રહિત કલ્યાણ ગુણા કરસ છે, અને કલ્યાણની તો ભગવાન ખાન છે. કલ્યાણકારી ગુણ પરમાત્મામાં એટલા બધા છે, એટલા બધા છે, એટલા બધા છે, જેટલા હોય એટલા છે. એક પણ ગુણે વિકલ નથી. અને એને ઉભયલિંગત્વ મુક્તમ, જે વ્યાસ સૂત્રમાં વ્યાસ ભગવાને કહ્યું એ અહીંથી પ્રદર્શિત કર્યું છે. એ તેને ગુણ નિષેધ ગુણ વિદ્યો સમન્વય પ્રદર્શિત પરેશામ બ્રહ્મણો નિર્ગુણત્વવાદ પ્રતિક્ષિપ્ત. આથી ભગવાન તમામ સદગુણો યુક્ત છે, તમામ દોષો રહિત છે એમ કહેવાથી સમન્વય થયો. અને અંતે જે લોકો એવું કહે છે કે ભગવાનમાં ગુણો નથી એમ, ભગવાન નિર્ગુણ છે, એક સમાજમાં વાદ ઉભો છે જેને નિર્ગુણવાદ કહેવામાં આવે છે, એ લોકો એમ કહે છે કે પરમાત્માને વિશે કોઈ ગુણ નથી. ભગવાનમાં જેમ કોઈ દોષ નથી એમ ભગવાનમાં કોઈ ગુણ પણ નથી એમ. સબરભર્યો બ્રહ્મ એમ ભગવાન ગુણાતીત છે, એ વાદ પ્રતિક્ષિપ્ત ખંડન થઈ ગયો. કા તો કે ભગવાનમાં દોષ કોઈ નથી એ તમારું માન્ય, પણ ભગવાનમાં કોઈ ગુણ નથી એ માન્ય નહીં. અને તમે સામે પ્રશ્ન એવો પૂછો તો પછી ભગવાનને નિર્ગુણ કયા છે એનો અર્થ કે ભગવાનમાં કઈ ગુણ નથી, તો એના ઉત્તરમાં એમ કહે છે કે પરમાત્માને નિર્ગુણ કયા છે એ તો ભગવાનમાં માયિક ગુણનું ખંડન કરવા માટે કયા છે, કે ભગવાનમાં માયિક ગુણ કદાપિ નથી. એમ નિર્ગુણ એટલે માયાના ગુણોએ રહિત, આમ અર્થ કરવો. ભગવાનમાં માયાજન્ય કોઈ ગુણો નથી, એટલે ભગવાન પ્રાકૃત ગુણ એટલે દિવ્ય ગુણે યુક્ત છે. અને એ પરમાત્મા વિષ્ણુ છે. વિષ્ણુ સમજવા જેવું છે, ભગવાન વિષ્ણુ છે. સર્વમ વ્યાપ્ય વર્તમાન ન તેન અવ્યાપ્યમ કિંમપી, સર્વમાં વ્યાપીને જે રહ્યા હોય એને ભગવાન કહેવાય, એને વિષ્ણુ કહેવાય. ભગવાન સર્વમાં વ્યાપ્યા છે, પરમાત્માથી અવ્યાપ્ય આ જગતમાં કોઈ તત્વ જ નથી. તત્વની દ્રષ્ટિ આપણને સમજાય ન સમજાય કાંઈ નહીં. ઈશા વાસ્ય મિદમ સર્વમ જગત્યામ જગત, હા, ઈશા ઉપનિષદની શ્રુતિ છે. ઈશા વાસ્ય મિદમ સર્વમ, ભગવાનથી સર્વ વ્યાપ્ય છે, ભગવાન સર્વમાં રહેલા છે. અને ખરેખર આ શીખવા જેવું તો આ જ છે, જાણવા જેવું જોવા જેવું એટલું જ છે. પણ આપણી તકલીફ કઈ છે, જે નથી જોવું ને એ દ્રષ્ટિ આગળથી ખસતું જ નથી, અને જેને જોવા છે ને એ કોઈ દી દેખાતા નથી. ભગવાન ઢંકાણા છે, ઢંકાણા, પોતાની માયામાં પ્રભુ ઢંકાઈને બેઠા છે, એ દેખાતા નથી. માયા હટે પછી હરી દેખાય. ઈશાવાસ્યમ ભગવાનથી જગત આખું વસાયેલું છે, કહેતા પરમાત્મા સર્વમાં વાસ કરીને રહ્યા છે, વ્યાપીને રહ્યા છે, એટલે ભગવાન જગતની અંદર રહ્યા છે. ભગવાન વિનાનો અણુ પણ નથી, કોઈ જગ્યા જ નથી એવી કે જ્યાં ઈશ્વર ન હોય. એને વિષ્ણુ કહેવાય ભાઈ. વિષ્ણુ શબ્દનો અર્થ આ છે, જગતમાં વ્યાપીને રહ્યા. વળી કે છે ઈશ્વરેશ્વર એ પરમાત્મા હિરણ્યગર્ભાદિક જે ઈશ્વરો છે એના એ પણ ઈશ્વર છે. એશ સર્વેશ્વર ઉપનિષદ એમ કે છે કે સર્વના ઈશ્વર છે. તમ ઈશ્વરાણામ પરમ મહેશ્વર તે મહા ઈશ્વર છે, ઈશ્વરોના પણ ઈશ્વર છે. ઇતિ ચ શ્રુયતે, આમ શ્રુતિ બોલે છે. હવે ઘણા લોકો એમ કહે છે કે ભગવાન છે એ તો ઈશ્વર થી એના છીએ પર કઈ ખાવ પર છે એમ કે એમ નથી, ઈશ્વરોના ઈશ્વર છે. પછી ઘણી વખત શું થાય, માણા પછી ઉપમા દેવા માંડે મેળ ન રહે, અનવસ્થા દોષ આવી જાય. એ વાલ એમ છે કે તમે અધર અધર લઈ જાય, પછી કઈ ખબર ન પડે કેટલે અધર લઈ જવું. તાત્વિક સ્થિતિ પછી એનાથી અધર કશું હોય નહીં એમ ઉપનિષદમાં ગાર્ગીએ પ્રશ્ન કર્યો છે કે પૃથ્વીનું કારણ કહો. ઋષિએ કીધું કે પૃથ્વીનું કારણ જળ, તો કે એનું કારણ બોલો, તો કે એનું કારણ તેજ, તો કે એનું કારણ, તો કે એનું કારણ વાયુ. પછી એના અંતને પામીને પ્રશ્ન કરવામાં આવ્યો કે એનું કારણ, તો કે એનું કારણ આકાશ, તો કે પછી આગળ, તો કે અહંકાર, એનું કારણ, તો કે મહત્ત્વ, પછી એનું કારણ, તો કે એનું કારણ, તો કે એનું કારણ આગળ પ્રકૃતિ, એનું કારણ, તો કે એનું કારણ પુરુષ, એનું કારણ, તો કે અક્ષર બ્રહ્મ. પછી પૂછ્યું એનું કારણ, પછી કહ્યું પરબ્રહ્મ, પછી કે એનું કારણ, તો કે હવે બોલીશ નહીં, કા તો કન્યા શેડો આવી ગયો. પછી થોડા નામ દીધે રખાય એનું કારણ, આ નામ જ પાડવાના હોય કાંઈ એમાં, કા તો કે ન્યા ઇતિ આવી ગયો, તો કે એનું કારણ કોઈ નહીં, તો કે એનો આધાર, તો કે એનો આધાર કોઈ નહીં, એ સર્વાધાર અને સ્વયં નિરાધાર, કોઈને આધારે નથી. એ તત્વ અંતિમ તત્વ છે અને એના ઉપર પછી કોઈ તત્વ નથી, એ છેલ્લું તત્વ છે. પછી કોઈ નથી ને એના પછી એના પછી એના પછી એમને જીકે જ રાખો તો અનવસ્થા દોષ આવે. કા પછી કાંઈક તો એન્ડ તો આવવો જોઈએ ને, એક જગ્યાએ તો પછી ઈતિ તો થવું જોઈએ ને, કે બસ આ સર્વોપરી, પછી કે ના એના ઉપર ફલાણા, હે તો કે એના ઉપર, તો કે એના ઉપર વળી બીજા, કાં તો કે એમના મહેલા જ કરે, એમ નથી. અંતિમ તત્વ પરબ્રહ્મ છે, માટે કોઈ એમ કહે છે એ ખોટું છે એમ. પછી એ પરબ્રહ્મ પુરુષોત્તમ ઈશ્વરાણામ ઈશ્વરાણામ મહેશ્વર એ સર્વાત્મા જે તત્વ છે, એથી પર પછી કોઈ તત્વ નથી. યસૌ નારાયણ ઇતિ ભગવાન ઇતિ વાસુદેવ ઇતિ ચ યોગ રૂઢે ન પદે ન સ્તુતિ સ્મૃતિ સુ ઉચ્યતે. અને એ જ તત્વને શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જુદા જુદા નામથી કહેવામાં આવે છે. બોલે છે યસૌ નારાયણ ઇતિ ભગવાન ઇતિ વાસુદેવ ઇતિ યોગ રૂઢ પદેન. એને નારાયણ કહે, કંઈક ભગવાન કહે, કંઈક વાસુદેવ કહે, આવા આવા નામોથી એ પરમાત્માને વેદમાં અને સ્મૃતિઓમાં લખ્યા છે. હવે અહીંયા કીધું કે યોગ રૂઢ પદેન, એટલે દરેક વસ્તુના નામ હોય ને એમાં શબ્દ ત્રણ પ્રકારના છે, યોગિક, યોગ રૂઢ અને રૂઢ, ત્રણ પ્રકારના શબ્દો છે. રૂઢ શબ્દ એને કહેવાય કે કોઈ વસ્તુ માટે શબ્દ રૂઢ થઈ ગયો હોય તો પછી એને રૂઢ શબ્દ કહેવાય કે આના માટે આ શબ્દ રૂઢ છે. યોગિક શબ્દ એને કહેવાય કે જે ઉત્પત્તિથી નિષ્પન્ન થતો હોય અને ઉત્પત્તિથી જે અર્થ થતો હોય ને જેને માટે એ શબ્દ વપરાતો હોય તો તેને માટે યોગિક શબ્દ કહેવાય. પણ યોગથી ઉત્પન્ન થતો હોય અને અમુકમાં રૂઢ થયો હોય, યોગ રૂઢ શબ્દ કહેવાય. એટલે ભગવાનના જે આ નામો છે ને, નારાયણ વાસુદેવ ભગવાન, એ બધા યોગ રૂઢ શબ્દો છે. ખ્યાલ આવ્યો? ન સમજાય તો લાંબુ કરવું જોઈએ અને સમજાય તો પછી લાંબુ કરવાની જરૂર નહીં. લાંબુ કરીએ થોડું. રૂઢ શબ્દ પંકજ શબ્દ છે, એક પંકજ, પંકે જાતમ ઈટી પંકજ, પંક એટલે કાદવ, કાદવમાં જે જન્મે એને પંકજ કહેવાય, બરાબર. આ એનો અર્થ છે, વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ કહેવાય એને. હવે કાદવમાં જન્મેલું, પંકજ શબ્દનો અર્થ થાય કાદવમાં જન્મેલું, યોગિક અર્થ કરો તો. પણ પંકજ શબ્દનો અર્થ કમળમાં રૂઢ થઈ ગયો છે. ગુરુજી પૂજા કરવા બેઠા હોય અને પૂજામાં કમળ જોતા હોય અને શિષ્યને આજ્ઞા કરે ભો વત્સ પંકજમ આનયા, એટલે જો શિષ્યને મગજમારી કરવી હોય તો ડેડીકો પકડીને મૂકી દે, હાલે ખરું, હા આપે પંકજ મગાવ્યું, પંકજ એટલે કાદવમાં જન્મેલું, આ ડેડીકો કાદવમાં જ થાય છે ને. પંકજનો અર્થ ડેડીકો પણ થાય, લીલ પણ થાય, જેટલું કાદવમાં થતું હોય બધું પંકજ કહેવાય, યોગિક રીતે જો તમે અર્થ કરો તો. પણ પંકજ શબ્દનો અર્થ કમળમાં રૂઢ થયો છે, એટલે ગુરુ એમ કે પંકજ લાવો એટલે કમળ જ અપાય, ડેડીકો ના અપાય. એવી રીતે ઉત્પત્તિથી સિદ્ધ જે થતો હોય શબ્દ એ યોગિક શબ્દ કહેવાય, કે એમાં ઉત્પત્તિથી અર્થ થતો હોય ને એ જ લાગુ પડતો હોય. પણ ઘણા શબ્દો એવા છે કે ઉત્પત્તિથી પણ અર્થ એનો થતો હોય અને અમુક બાબતમાં એ રૂઢ પણ થઈ ગયા હોય. એ શબ્દ કયા છે? તો આ ભગવાનના જે શબ્દો છે ને એ યોગ રૂઢ શબ્દો છે. એમાં કહે છે કે નારાયણ, ભગવાન, વાસુદેવ, ઇતિ, આ બધા પદો યોગ રૂઢ છે. વિસ્તારથી અર્થ કરે છે, અંતર બહિષ્ચત સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. આવી રીતે ઉપનિષદમાં લખ્યું છે કે નારાયણ એટલે શું? તો કે અંતર બહિષ્ચત સર્વમ વ્યાપ્ય નારાયણ છે, તો અંદર અને બહાર સર્વમાં વ્યાપીને રહ્યા છે એને નારાયણ કહેવાય. હવે આ નારાયણ પદને વિવેચન કર્યું છે ઘણા વિદ્વાનોએ, નારાયણ શબ્દનો અર્થ ઘણા વિવેચનમાં લીધો છે. એમાં ભટ્ટ પારાશર પાદ નામના એક પંડિત થઈ ગયા, એણે ભાગવતમાં વ્યાસજી મહારાજે બનાવેલું સહસ્ત્રનામ સ્તોત્ર અને સહસ્ત્રનામ સ્તોત્ર ઉપર આ પંડિતે મહાભાષ્ય લખ્યું છે. અને એમાં નારાયણ શબ્દ જે આવ્યો વ્યાસ ભગવાને લખેલો, એ નારાયણ શબ્દના ઉપર આ ભટ્ટ પારાશરે વ્યાખ્યા લખી છે, ભાષ્ય લખ્યું છે. એને અહીંયા લીધું છે કે એને કઈ રીતે લખ્યું છે, તો કહે છે એને પ્રથમ તો એવું ટાંક્યું કે ઇદમ શ્રોતમ વાક્યમ. નારાયણ શબ્દ છે એ શ્રુતિનો શબ્દ છે, ઇદમ શ્રોતમ વાક્યમ. અને યચ્ચ કિંચિત સ્મારિતમ, સ્મરણ કરાવ્યું, એને પછી નિર્વચન કર્યું એટલે વ્યુત્પત્તિ કરી, સિદ્ધિ કરી. પ્રથમ તો રિહિંસાયામ, ત્યાંથી રજૂઆત કરી એને. રિહિંસાયામ ધાતુ છે એટલે નાશ થવું, અને રીમાંથી ર બચે છે, રનો અર્થ થાય નાશવંત, અને ન નાશ પામે એને ન ર કહેવાય, ન ર એટલે નાશ ન પામે. સ્વરૂપત પ્રવાહતો વા નિત્યાહા ઇતિ તુનરા, સ્વરૂપથી પ્રવાહથી જે નિત્ય હોય જેનું સ્વરૂપ નાશ ન પામે, તેમ છતાં જેમાં કોઈ વિકૃતિ પણ ન થાય. ઘણી વસ્તુ એવી હોય નાશ ન પામે પણ એમાં પાછી વિકૃતિ આવે, સ્વરૂપથી પ્રવાહથી નાશ ન પામે એને નિત્ય કહેવાય. તેશામ સમૂહો નારમ, અને એનો જે સમૂહ નાશ નહીં પામતી ચીજો તત્વો એનો સમૂહ એને કહેવાય નાર. તદ અયનમ, અને એ નાર જે છે એનું અયન, અયન એટલે સ્થાન, એને કહેવાય નારાયણ. આવ્યું મગજમાં? ફરી વાર કહું કે આવી ગયું? નાશ ન થાય એને નર કહેવાય, એનો સમૂહ એને નાર કહેવાય, અને એનો આશ્રય એને નારાયણ કહેવાય. એકદમ ટૂંકું.
નરશબ્દ છે નિત્ય વસ્તુ પરતા ચ તત્રેવ ઉત્પાદિતા દ્રષ્ટવ્ય. નર શબ્દ એ નિત્ય વસ્તુ પર છે, તત્ર ભવ્ય આશ્રય અંતર્વ્યાપ્તિ અને તત્પુરુષ આશ્રય એને બહિર્વ્યાપ્તિ ઉગતા. હવે નાર અને અયન બે શબ્દ છે. નારનો અર્થ થાય નિત્ય વસ્તુઓ અને અયનનો અર્થ થાય સ્થાન વિશેષ આશ્રય કરવા લાયક વસ્તુ. હવે એના બે પ્રકારના સમાસ અહીંયા બતાવ્યા છે. બહિરી સમાસ કરો તો ઈશ્વરની અંતર્વ્યાપ્તિ થાય, તત્પુરુષ સમાસ કરો તો ઈશ્વરની બહિર્વ્યાપ્તિ થાય. વ્યાકરણ વિષયમાં નારમ અયનમ યસ્ય સહ બહુરી સમાસ છે, એટલે આ નાર છે સ્થાન જેનું, એને કહેવાય નારાયણ. એટલે નિત્ય વસ્તુ જે છે આત્મા માયા બ્રહ્મ અક્ષર આ બધી નિત્ય વસ્તુઓ છે, અને એ નિત્ય વસ્તુઓ છે વ્યાપ્ય જેને, કે જેમાં વ્યાપીને રહી શકે એ નિત્ય વસ્તુ છે અયન સ્થાન રહેવાનું ઘર જેને, એને નારાયણ કહેવાય. આનો અર્થ અંતરવ્યાપ્તિ થયો, એટલે કે ભગવાન આ તમામ વસ્તુઓમાં સર્વત્ર વ્યાપક થઈને રહે છે, સર્વમાં વાસ કરીને રહે છે, એને કહેવાય નારાયણ. હવે તત્પુરુષ સમાસમાં નરાણામ અયનમ હિતિ નાર ષષ્ઠી તત્પુરુષ, એટલે આ બધા નરોનું અયન સ્થાન, એટલે કે આ બધા જે પદાર્થો છે બ્રહ્મ પુરુષ આત્મા કે ઈશ્વર માયા, આ તમામ પદાર્થોને રહેવાનું સ્થાન એને કહેવાય નારાયણ. આવી રીતે નારાયણ શબ્દની વ્યાખ્યા કરી. હવે તમે વિચાર કરો લ્યો, એક નારાયણ શબ્દમાં આટલો બધો અર્થ ભર્યો છે. સ્વમ ઇતિ તો ઐશ્વર્ય વાચકમ, સ્વમ એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય વાચક છે, અને સર્વનિયંતા જે હોય એને સ્વામી કહેવાય. સર્વનિયંતા, અને એનો પછી કોઈ નિયંતા નહીં. સ્વામી એ ભગવાનને જ કહેવાય. હકીકત આપણા ઋષિમુનિઓ અને શાસ્ત્રો એમ કહે છે સ્વામી તો કેવલ એક ભગવાનને કહેવાય, અને અમને બધાને સ્વામી કહે છે ને એ ઔપચારિક છે. સર્વના સ્વામી એવા ભગવાનને આશ્રય અમે બેઠા એટલે એને લઈને સ્વામી કે મુખીને દીકરાને મુખી કે એવું. હા અમને તો ભગવાનની વાહે વાહે હો સ્વામી કે, બાકી એક સ્વામી ભગવાન જ છે. અને સર્વનિયમતા એવા નારાયણ એ સ્વામિનારાયણ, આ મંત્ર છે, એ પણ ઉપનિષદનો મંત્ર છે. હા આ સ્વામિનારાયણ નામ છે એ વેદમાંથી ભગવાને આવિષ્કૃત કરીને સમાજ આગળ રજૂ કર્યું છે કે આ મહામંત્ર છે, તમે જપ કરજો. અને આપણે હવારમાં અટાણે અડધો કલાક ને પોણો કલાક એક ધારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ, આવી રીતે પરમાત્માના મહામંત્રનું મહાત્મ્ય સમજી ભગવાનના સ્વરૂપને સમજી નામીય સહિત નામ ઉચ્ચારણ જો કરીએ તો આપણું હૃદય પાવન થઈ જાય, બેડો પાર થઈ જાય. પણ આપણે તો હરિનામ સંકીર્તન કરતા હોય એમાં અડધા માકલા મારતા હોય, મતલબ કાંઈ ધ્યાન ન હોય એમ ભગવાનમાં. ધૂન બોલાતી હોય, તાલ ચાલતો હોય, મજા આવે એમ દસી ઘડી. બાકી સ્વામિનારાયણ હું એ કોને ખબર. આપણે ભગવાનને સમજીએ છીએ એ તત્વથી નથી સમજતા, આપણી મુશ્કેલી છે. અને એટલે ક્યારેક આપણને કદાચ નિષ્ઠામાં ડગમગટ થવાનો સંભવ, બહુ નાસ્તિક માણસોનો સંગ થાય ને બહુ એવા પુસ્તકો વાંચવામાં આવે ને લોકોની આગળ બહુ જ્યાં જ્યાં જઈએ ત્યાં આ બધું અંધશ્રદ્ધા છે ને આમ છે ને તેમ છે ને બહુ એવું જો સાંભળવામાં આવે તો બોદાથી જ ભાઈ. હા પણ એ કોને થાય જેને તત્વથી ઈશ્વરને નથી સમજ્યા, એના હૃદયમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં ઉણપ આવી જાય, પણ ભગવાનને તાત્વિક દ્રષ્ટિથી જેને સમજી લીધા છે એ પછી આફ્રિકા, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ઈરાક, ઈરાન ગમે ત્યાં રખડે ફરે, પણ એને ઈશ્વરમાંથી નિષ્ઠા અણુય ઓછી ન થાય એમ. હે, પછી 25 ભાષા શીખે, દુનિયાના તમામ વિદ્વાનોના પુસ્તકો, વૈજ્ઞાનિકોના પુસ્તકો વાંચે, પણ એક વાત તો એને નક્કી જ હોય કે મારા હરિ સિવાય તો કાંઈ હોય જ નહીં એમ. એમાંથી ડગે નહીં. ક્યારે? કે જ્યારે એ તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વરને સમજે ત્યારે. બાકી ઉપરની વાતોથી હરિ અમે તમે બધા સમજીએ છીએ. ભાયાત્માનંદ સ્વામીએ પુસ્તક લખ્યું, એમાં ભગવાનના ચરિત્રો લખ્યા, અને છેલ્લે એ સંતે એમ લખ્યું કે મેં આમાં પરચા નથી લખ્યા, અને પછી પોતે કારણ બતાવ્યું કે સાથી મેં નથી લખ્યા. તો એણે એમ કીધું કે એકવાર મહારાજે એમ વાત કરી હતી કે પરચા મેં કોણ સમજે છે. મહારાજ હિન્દુસ્તાની ખરા ને, એટલે અડધી ભાષા હિન્દી ને અડધી ગુજરાતી બોલી. એ પરચા મેં કોણ સમજે છે કે કા? તો કે એક પાણીના બુંદમાંથી માણસ થાય. હે ભગવાન, કે આનાથી વળી મોટો પરચો બીજો હોય કયો? એ વળી પરચો આ તારામંડળ ને ગ્રહો ને પૃથ્વી ને આ બધું જાણે રચ્યું છે. શરીરમાંથી જીવ વયો જાય એટલે મૃત્યુ થઈ જાય. આ બધી જે સૂક્ષ્મ વાતો છે, વરસાદ વરસે છે, વાદળા થાય છે, અને કીડી ઝીણું પ્રાણી હાવ ઝીણું હોય એમાં ઈશ્વરે આંખ્યું ને આંતરડા ને બધું ગોઠવ્યું. આ પરચા નહીં તાર હું જ કહો મને, ભગવાનના પરચાને માણસો સમજે જ ક્યાં? પછી લોકો પછી બીજી ત્રીજી વાતોને પરચા કહે, ત્યારે આપણને હસવું આવે. પરચામાં સમજો તો આ બધા પરચા છે. જ્યાં દ્રષ્ટિ કરો, સૂરજ સામું જુઓ તો એ પરચો છે, પૃથ્વી સામું જુઓ તો પણ પરચો છે, આ પવન હાલે છે એ પવન જુઓ તો એ પરચો છે, આ આખું જગત પરચો છે ને, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એની લીલા છે એ જ પરચો. બીજો વળી પરચો તમારે કયો જોઈએ? માણસ ભગવાનના સ્વરૂપને નથી સમજતો, અને એને કદાચ પરચા બતાવ્યા હોય ને સમજાવ્યા હોય ને તોય પણ એ પાછો જો પાછો બીજી વાત સાંભળે ને તો સાંખો થઈ જાય. એ પરચા બધા ભૂલાઈ જાય ગમે એટલા બતાવ્યા હોય તોય. પણ એકવાર ભગવાનને હૃદયથી તાત્વિકતાથી સમજ્યા હોય, અનુભવોની દ્રષ્ટિએ સમજ્યા હોય, તો પછી ભગવાન કોઈ દી પરચો ન દે, અને એક ઇન્દ્રિયોનું સુખ ના આપે, અને બિલકુલ ભિખારી બનાવી દે, તોય પણ એમ લાગે કે મારા જેવો સહેનશાહ દુનિયામાં કોઈ નથી. એમ ભારતના મોટા મોટા સંતોના પાવર તો તમે જો, એનામાં હતા પાવર, કાંઈ ભગવાન સાથે એકાગ્ર થઈને જોડાણા હતા. અને ભગવાન સ્વામિનારાયણ લોયાના વચનાત્મા એમ કીધું કે ભગવાનના સ્વરૂપને સમજ્યો હોય એ જંગલમાં બેઠો હોય તો એવું સમજી શકે કે હજારો વસ્તીથી વીટાઈને હું બેઠો છું એમ. પરમાત્માના સ્વરૂપને સમજ્યો હોય એ માણસ કદાચ ઇન્દ્ર પદવી ઉપર બેઠો હોય તો એવું સમજી શકે છે કે હું બસ એકલો બેઠો છું, કોઈ નથી અહીં. એટલી એનામાં વિશાળતા આવે છે, એટલી સમજણ આવે છે. માટે અંદર અને બહાર સર્વત્ર જે વિલસી રહ્યા છે એને નારાયણ કહેવામાં આવે છે. ભગવાન, ભગવાન કોને કહેવાય? જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, સન્નામ ગુણાનામ નિધિ, આ 6 ગુણો છે ભગવાનના. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, 6 ગુણો. 6 ગુણો જેનામાં હોય એને ભગવાન કહેવામાં આવે છે. અમને ભણાવતા નહીં પંડિત હસાવતા. એકવાર અમને કહે કે સગન મગન બે સોનાના અને ગામના છોકરા ગારાના, મને કે એમાં તમે કઈ સમજ્યા? મેં કહ્યું એમાં અમને કઈ સમજ ન પડી. છોકરા બોલે એવું, સગન મગન બે સોનાના અને ગામના છોકરા ગારાના ને એવું બધું છોકરા બોલતા હોય. છોકરા નહીં, એ તો ઉપનિષદની શ્રુતિઓ જેવું, એમાં તો કઈ સમજાણું. મને કે છગન એટલે ભગવાન, એ કઈ રીતે? તો કે 6 ગુણ જેમાં હોય એને ભગવાન કહેવાય. હે, જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, આ 6 ગુણ જેનામાં હોય ભગવાન. મને કે છગન એટલે ભગવાન, મેં કીધું સારું સગન એટલે ભગવાન, મગન કોણ? કે પરમાત્માને વિશે જે તલ્લીન રહે, ભગવાનમાં નિમગ્ન રહે, ભગવાનમાં મગ્ન રહે, એ મગન, ઈ રેડી. અને એટલે જ કહે છે કે સગન અને મગન બે હોનાના, ભગવાન અને ભગવાનના ભક્ત બે હોનાના, બાકી બધા ગારાના. વાત હાવ સાચી છે, એને એમ સમજાયું હતું. ઘણી વખત આપણા વડવાઓની પૂર્વ પર જે ઉક્તિઓ ચાલી આવતી હોય ને એ બહુ સમજવા જેવી હોય છે, આપણને ખબર ન હોય પણ એમાં ખરેખર વેદ વેદાંતના રહસ્ય ટપકતા હોય, આપણે જાણતા ન હોય. હા, ડોશી વિદ્યામાં ઘણી વખત બ્રહ્મરસ ઝરતો હોય. હા, ડોશી છોકરાને કે છોકરા ઘરમાં ઘર એમાં ઘર અને એમાં બેઠા દામોદર, એમ એ બહુ સમજવા જેવું. ઘરમાં ઘર એમાં ઘર અને એમાં બેઠા દામોદર, વાત હા વાંચી છે. આ શરીર છે એ આત્માને રહેવાનું ઘર છે, શરીરમાં હૃદય છે અને હૃદયમાં આત્મા છે, ઘરમાં ઘર અને એમાં ઘર અને એ આત્મામાં પરમાત્મા છે, કે એમાં બેઠા દામોદર, એમાં જરાય ખોટું છે? પણ આપણને ઘણી વખત એ સમજાતું નથી કે આ શું કે છે એમ. જોકે આજનો યુગ બદલતો જાય છે, હવે તો બધું જુદું જુદું આવતું જાય છે, પરિવર્તન છે ને, પાછું ફરીને જૂનું ને જૂનું આવશે ખરું, પણ હમણાં ડોળાણું છે. નદીમાં જૂનું પાણી હોય, આશરું હોય, પછી વરસાદ વરસે તો ડોળાય જાય, પછી એને મેળે આશરું થઈ જાય. આ જગતનું આ રીતનું જ છે. લોકોને જૂનું ગમે ને નવું કરે, નવામ થાકે પછી જૂનામાં આવી જાય, પણ એમાં આળે એટલે પછી વળી નવા રસ્તા લે. થોડા થોડા ફેરમાં એની ડિઝાઇન તમે જોજો, પાંચ દસ વર્ષે પાછી આવે, એની ફેશન આંટો મારીને પાછી આવે. હા, વચમાં ભરતની કોઈ કિંમત નતરી, અત્યારે ભરત તો હવે ભરત ઉપડ્યું. લ્યો, લોકો ગોતવા નીકળે, તમારે ઘરે કાંઈ જૂનું ભરત હોય તો અમારે જોઈશ. લે આલે, હડી ગયું તો અમે એને જોયું નહીં, હવે હું તમારે જોઈશ. હે, વચમાં તમે બધા કાઢી નાખ્યું તો અમે હડવા દીધું, કહેવાની કોઈ કિંમત નથી, હમણાં હવે કિંમત થઈ. એટલે આવું છે, હમણાં જો ને આ પેન્ટ ને એવું બધું આવી ગયું છે ને, પણ તમે જોજો થોડા વર્ષ આવવા દો, સુરવાળનો જૂના જમાનાનો શોખ આવશે, સોવણી ને કફની તમે, અને એવું પહેરી નીકળે એટલે બધાને એમ લાગે આ નવું છે. નવું કાંઈ નથી, અને બાપાના બાપા એ જ પહેરતા, જોઈ લે ફોટો, અને આ એમાંથી જ શીખ્યો, મારા દાદા આવું પહેરતા, હું પહેરું તારું લાગે, નવું નથી. પરિવર્તન થઈને પાછું આવ્યું છે, બીજું છે શું? અત્યારે જોકે ફેર્યું છે, પણ અંતે એનું આવે છે. ભગવાન સર્વમાં વ્યાપ્ત છે, ભગવાનમાં સર્વ વ્યાપ્ત છે. ભગવતા પરાશરેણ શુદ્ધે મહાવિભૂત્યાખ્યે પરે બ્રહ્મણી શબ્દતે. ભગવાન મહાવિભૂતિ છે, પરમાત્મા શુદ્ધ છે, અને એ ભગવાન શબ્દ એને વિશે જ લાગુ પડે છે. મૈત્રેય ભગવત શબ્દ સર્વ કારણ કારણે. હે મૈત્રેય, ભગવત શબ્દ છે એ સર્વ કારણ કારણમાં જ પ્રયોગ થાય છે, અન્યથા નહીં. આવી રીતે ભગવાન શબ્દનો અર્થ કરવામાં આવ્યો છે. વળી કહે છે કે નારાયણ ને વાસુદેવ, પાછો વાસુદેવ શબ્દ આમાં આવ્યો છે, આ શબ્દ યોગરૂઢ છે, એને એ વિસ્તારથી નિરૂપવામાં આવ્યો છે કે વાસુદેવ કહેવાય કોને. વાસુશ્ચાસો દેવશ્ચ ઇતિ વાસુદેવ, આ કર્મધારે સમાસ કર્યો છે. સર્વમ વસતિ અસ્મિન, સર્વત્ર આસો વસતિ, તતો વાસુ ઇતિ ઉચ્યતે. ભગવાનમાં સર્વ વાસ કરે છે અને ભગવાન સર્વમાં વાસ કરે છે, માટે વાસુદેવ કહેવાય છે. સર્વમ વાસયતિ ઇતિ આચ્છાદયતિ વા વાસુ, સર્વને પોતામાં વાસે, સર્વને પોતે આચ્છાદન કરે એને વાસુ કહેવાય. તથા ભૂતો દેવ દ્યોતમાન કિડિયન વાસિત, દેવનો અર્થ પણ બે કર્યો છે, દેવ એટલે પ્રકાશમાન, અથવા તો જે ક્રીડા કરે, ઉત્પત્તિ સ્થિતિ વગેરે લીલા કરે છે એ દેવ છે, અને એવા જે દેવ એને વાસુદેવ કહેવામાં આવે છે. તથા આર્ષ નિરૂપતમ, સર્વત્ર આસો સમસ્તમ ચ વસ્તી, સર્વત્ર ને સર્વ જગ્યાએ વાસ કરે છે. તતસ વાસુદેવ એથી વિદવદ ભી પરિપઠતે, જુદા જુદા પ્રમાણો આપીને અહીંયા પ્રતિપાદન કરે છે. છાદયામી જગત સર્વમ ભૂતવા સૂર્ય વાંશુભી, સર્વભૂતાધિવાસ્ય વાસુદેવ તતસ્મૃત. ભગવાન પોતે કે છે કે આખા જગતને હું આચ્છાદન કરું છું, સર્વમાં મારો વાસ છે, એટલે મને શાસ્ત્રમાં વાસુદેવ કહ્યો છે. માટે વાસુદેવ શબ્દ જયારે બોલીએ ત્યારે આવા અર્થનું અનુસંધાન થવું જોઈએ. આપણે ભગવાનના નામની ધૂન કરીએ છીએ, પણ ભગવાનના નામના અર્થ અનુસંધાન સાથે ભગવત નામ સ્મરણ નથી થતું. દાખલો દઉં તમને કે અત્યારે આપણે એક શબ્દ અહીંયા બોલીએ કે જલેબી, એટલે જલેબી મગજમાં દેખાય, એનો સ્વાદ પણ દેખાય અને તરત જ આખી સ્ફૂર્ણાયમાન થઈ જાય જલેબી. કોઈ આ જગતના મોટા વડાપ્રધાનનું નામ લે તો એની સત્તા ને એનો પાવર ને એનો સ્વભાવ ને બધું યાદ આવી જાય 1000. એમ જયારે આપણે સ્વામિનારાયણ એમ બોલીએ ત્યારે સ્વામિનારાયણ નામમાં જેટલો અર્થ રહ્યો છે એ બધો આપણને યાદ આવી જવો જોઈએ. અને એવી રીતે ભગવાન નામ સંકીર્તન થાય અને એ થોડી વાર જ થાય તો હૃદયમાં મહાન ક્રાંતિ સર્જે હોય. ઓલા કોક કે છે ને કે આંખો કંઈક બીજે ફરે, મન કંઈક બીજે ફરે અને મોઢામાં મંત્ર ફરે, એ માળા શું કરે એમ કે છે. ઠેકાણું ન હોય એમાં એનો અર્થ શું છે? આવી રીતે વાસુદેવ શબ્દનો અર્થ બતાવ્યો છે. ભગવાન કે છે કે માં ભગવાન આવા મહાન છે. સાક્ષાત સંબંધ તો યસ્ય કરતા શ્રદ્ધા સુખમ તથા જ્ઞાનમ સ્થાનમ ચ દ્રવ્યાદિ ગુણ્યપિ સ્યાદિ નિર્ગુણમ. આ શ્લોક એક બહુ સમજવા જેવો છે. આ ભગવાન એટલા બધા મહાન છે કે પરમાત્માના સંબંધને લઈને માણસનું કર્તૃત્વ, શ્રદ્ધા, સુખ, જ્ઞાન અને દ્રવ્ય અર્થાત કે કોઈ પણ પ્રકારનું આહાર યોગ્ય પદાર્થ અને એ બધું જ ગુણ્યપિ સ્યાદ નિર્ગુણમ, ગુણી હોવા છતાંય નિર્ગુણ થાય છે. થોડું ધ્યાન આપજો, કારણ કે અહીંયા શંકા કુશંકાઓ બહુ કરી છે. ભગવાનના સંબંધથી આ બધું ગુણી હોવા છતાં નિર્ગુણ થાય છે. શંકા એ છે કે તમે એવું કહો કે ભગવાનનો સંબંધ થાય એટલે એ પદાર્થ નિર્ગુણ થઈ જાય, પણ પદાર્થના સ્વરૂપમાં તો કોઈ ફેરફાર થતો નથી તો નિર્ગુણ કેવી રીતે કહો છો? સીધો સાધો દાખલો લઈએ તો એવું કે ભગવાનના થાળમાં ઝેર મૂકીને ધરાવો તો થાળ પાછો ફરે એટલે કંઈ હાકર થઈ જતી નથી. તો તમે કઈ રીતે એમ કહો છો કે ભગવાનના સંબંધમાં જે વસ્તુ આવે તે ગુણ્યપિ સ્યાદ નિર્ગુણમ, ગુણી હોય છતાંય તે નિર્ગુણ થઈ જાય, એમાં કોઈ ફરક થતો નથી. દાળ મોળી હોય ને થાળમાં ધરાવી હોય કે થા ભગવાન જમીન પાછી આવે એટલે કાંઈ બરોબર થઈ જાય? એ તો મોળી મળી રહેશે. તો પછી અર્થ શું આનો? એ અર્થ કર્યો છે ગુણ્યપિ સ્યાદ નિર્ગુણ એટલે પછી એ પદાર્થ તમને બંધન કરતા ન રહે. અર્થ આ છે પરમાત્માના સંબંધ વાળો પદાર્થ તમને મુક્તિ આપનાર બને છે, બંધન કરતા મટી જાય છે. ભલે એના સ્વરૂપમાં કોઈ વિકૃતિ નથી થતી. એ ભગવાનને કડવા કારેલા ધરાવ્યા હોય તો એ કરવા જ રહે, મીઠા નથી જાય. પણ ભગવાનને ધરાવ્યા પછીનું તમે એ કારેલું જમો તો તમને એ નિર્ગુણ બનાવે છે, બંધન કરતું નથી, એટલો એમાં ફર્ક થઈ જાય છે. અને ખરેખર ભગવાનના સંબંધમાં આવે એ વસ્તુ ફેરફારવાળી થઈ જ જાય છે, એ ચોક્કસ છે. એકવાર અખતરો કરેલો એક ભાઈને કંઈક ભૂત વળગ્યું હતું. હા, પછી પાણી માગે એટલે પરમાત્માને ધરાવીને પાણી દેવા જાય એટલે રાઈડ નાખે, અને ભગવાનને ધરાવ્યા વગરનું પાણી આપવા જાવ ને તો દોડે પીવા, અને ભગવાનને ધરાવેલું પાણી માથે છાંટો ને તો દેખાડો કરે, અને બીજું પાણી સીધું નળે લાવીને માથે છાંટો ને તો એને કાંઈ નહીં. અને ત્યારે આપણને એમ થાય કે આ વાત હાવ હકીકત છે કે ભગવાનને સંબંધમાં આવેલું પદાર્થ એમાં કાંઈક દિવ્યતા તો આવે જ છે, આપણી અનુભવાય છે દિવ્યતા. કે છે કે દૃષ્ટિમાન અપી યશ શ્રી કૃષ્ણશ્ચ સાક્ષાત સંબંધ પ્રત્યક્ષ સંબંધાત એ પદાર્થ બધા નિર્ગુણ થઈ જાય છે. હિતિ પ્રસિદ્ધમ એ તદ્યોતયતિ, કે વાત હિ એટલે નિશ્ચયાર્થ ચોક્કસ થઈ જ જાય છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવ પ્રત્યે ભગવાનના આ રીતના વચન છે. સાત્વિક કારકો અસંગી રાગાંધો રાજસ સ્મૃત તામસ સ્મૃતિ વિભ્રષ્ટો નિર્ગુણ મદ પાશ્રય. સાત્વિક કરતા જે માણસ કરતા એટલે કાર્ય કરતો હોય અને એ જો સત્વ ગુણવાળો હોય તો એ અસંગી છે. સાત્વિક કરતા અસંગી છે. અને જે માણસ રાગથી આવૃત થઈને કાર્ય કરે છે તો એ ખરેખર રાગાંધ છે. કેતા આસક્તિથી કાર્ય કરે છે તો એ માણસ રાગી છે. અને જે માણસ તામસ કાર્યો કરે છે એ ખરેખર સ્મૃતિ વિભ્રષ્ટ છે. અને જે માણસ મારે માટે કાર્ય કરે છે એ માણસ નિર્ગુણ છે. અથવા તો રાગથી અંધ બનીને કાર્ય કરે તો એ માણસને રજોગુણી કહેવાય. અને જે માણસ અસંગ રહીને કાર્ય કરે તો એ માણસ સાત્વિક કહેવાય. અને જે માણસ પૂર્વાપરની સ્મૃતિ ભૂલીને કર્તવ્ય અકર્તવ્ય ભૂલીને કાર્ય કરે તો એ માણસ તમોગુણી કહેવાય. અને જે માણસ ભગવાન માટે કાર્ય કરે છે તો એ માણસ નિર્ગુણ કહેવાય છે. જે ક્રિયા આપણે ભગવાન માટે કરી તે તમામ ક્રિયા નિર્ગુણ છે. અને એનું કારણ ભગવાનનો સંબંધ. ભગવાનનો સંબંધ થાય એટલે ક્રિયા નિર્ગુણ થાય. અને આ વાત તો મહારાજે શિક્ષાપત્રીમાં કરી કે ભગવાનના ભક્તની ભગવાનના સંબંધે કરીને તમામ ક્રિયા નિર્ગુણ સમજવી. વ્યાસ ભગવાન આગળ લખે છે કે સાત્વિક કે આધ્યાત્મિક શ્રદ્ધા કર્મ શ્રદ્ધા તું રાજસી તામસ્ય ધર્મે યા શ્રદ્ધા મત્સેવાયામ તું નિર્ગુણા. આધ્યાત્મિક બાબતમાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા સાત્વિક છે. કર્મમાં શ્રદ્ધા છે એ શ્રદ્ધા રાજસી છે. અને અધર્મમાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા તામસી છે. અને મારી સેવા કરવામાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા નિર્ગુણ છે. આમ ભગવાને કહ્યું છે. એમાં ભગવાનનો સંબંધ આવ્યો એટલે નિર્ગુણ થઈ ગયું. વળી કહે છે સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થમ તું રાજસમ અને તામસમ મોહદૈન્યોત્થમ નિર્ગુણમ મદપાશ્રયમ. આત્માનું સુખ છે એ સાત્વિક છે, વિષયનું સુખ છે એ રાજસ છે, અને મોહ અને દૈન્યતામાં જે સુખ અનુભવાય છે એ તામસ છે. ઘણી વખત માણસ મોહમાં સુખ માનતા હોય, દીનતામાં સુખ માનતા હોય, એ સુખ છે એ તામસ છે. અને મારું સુખ છે ભગવાન કે એ સુખ નિર્ગુણ છે. વળી પ્રભુ કહે છે કૈવલ્યમ સાત્વિકમ જ્ઞાનમ રજો વૈકલ્પિકમ તુયત પ્રાકૃતમ તામસમ જ્ઞાનમ મત નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. જે કૈવલ્ય જ્ઞાન છે એને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. અને જે વૈકલ્પિક જ્ઞાન છે એટલે કે પૂરું દ્રઢ નહીં એમ આમ હશે કે આમ એમ વિકલ્પના વાળું તો એ રાજસ જ્ઞાન કહેવામાં આવે છે. અને આ જગતનું જે જ્ઞાન છે એ બધું તામસ જ્ઞાન કહેવામાં આવે છે, પ્રાકૃત જ્ઞાન, આમ થાય ને તેમ થાય ને જે બધું બધું જાણીએ તે. અને મારે મારા સ્વરૂપનું મારી નિષ્ઠાવાળું જે જ્ઞાન છે ભગવાન કે જ્ઞાન નિર્ગુણ છે ભગવાનના સંબંધને લઈને. વનંતુ સાત્વિકો વાસ ગ્રામો વાજસ રૂચ્યતે તામસમ દ્યુત સદનમ મન નિકેતનમ તું નિર્ગુણમ. ભગવાન કહે છે વનમાં જે વાસ છે તે વાસ સાત્વિક છે અને ગામમાં રહેવું એ રાજસ વાસ છે. અને દ્યુત સદનમ જુગાર રમાતો હોય, હોટલ હોય, ક્લબ હોય, એમાં જે રહેવું તે તામસ વાસ છે. અને મારા મંદિરમાં રહેવું એ વાસ નિર્ગુણ છે. મત નિકેતનમ તો નિર્ગુણમ વાસ. પથ્યમ પૂતમનાયાસ તમાહાર્યમ સાત્વિકમ શ્રુતમ પચે એવું પવિત્ર અને ઉત્તમ જે જમવામાં આવે ભોજન તે ભોજન સાત્વિક કહેવાય. ઇન્દ્રિયોને જ પ્રિય લાગે એવું ભોજન છે એ રાજસ છે. અને કહે છે કે જે ભોજન પોતાને દુઃખકારી થાય દુઃખી કરે એ ભોજનને તામસ ભોજન કહેવાય છે કે જેમાં પોતે હેરાન થાય ખાઈ નહીં પણ. અને ભગવાન કહે છે મન નિવેદિતમ મને અર્પણ કરેલું મને ધરાવેલું જે ભોજન છે તે ભોજન નિર્ગુણ છે. કાલ પ્રસિદ્ધ તત્ર પ્રાતર માધ્યાની સંધ્યાત્મક સાત્વિક. અને હવે કાલનું વિવરણ કરે છે કે ભગવાનના સંબંધી જે કાલ છે એ પણ નિર્ગુણ છે. તો પ્રસિદ્ધ કાળ સવારનો પછી માધ્યાની સાયંકાળ આ બધો કાળ સાત્વિક કહેવાય. સવારનો પોર છે સંધ્યા વખત છે કોઈ એકાદશી છે કોઈ પવિત્ર છે અમા છે કાંઈ આવું સુંદર આયોજન થયું હોય એ બધો સમય સાત્વિક કહેવાય છે. ત્યારે વ્યતિરિક્તો રાત્રો પ્રહર પર્યંતો રાજસ પછી આ સિવાયનો કાળ અને રાત્રે રાત્રે પછી 12 વાગે ને 2 વાગે ને એ રાત્રિ જે હોય મધ્યરાત્રિ એ બધો કાળ રાજસ કહેવાય છે. નિશિથા આદિ તામસહ. અને જે કાળમાં આપણને યોગ્ય કામ સૂજે એવા બધા સમયને તામસ કહેવામાં આવે છે. અને પરમાત્માની ભક્તિ જે સમયે તમે કરો તે બધો સમય નિર્ગુણ છે. આવી અદભુત વાત કરી છે. મદ અર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજકર્મ તત્ રાજસમ ફલ સંકલ્પમ હિંસા પ્રાયાદિ તામસમ. ભગવાનને અર્પણ કરેલું બધું કર્મ છે એ નિર્ગુણ છે. આવી રીતે સાત્વિક નિર્ગુણ વગેરે વગેરે ભગવાનને વાત કરી છે. ભગવાનના સંબંધમાં આવે એ બધું જ ગુણી હોય છતાંય નિર્ગુણ થાય છે. માટે પરમાત્માનો સંબંધ ભગવાનના ભક્તને જેટલો ઘટે એટલો કરવો. ભગવાનના સંબંધમાં રહેવું એ રીતે રહેવાથી જ મોક્ષ થાય છે અને એ રીતે રહેવાથી જ માણસ નિર્ગુણ બને છે. હવે આમાં એક બીજી વાત સમજવાની. ભગવાનના સંબંધમાં જે કાંઈ ભગવાનના સંબંધમાં આવ્યું તે બધું નિર્ગુણ થાય છે. પરમાત્માને પામવા માટે આ અતિ ઉત્તમ બાબત છે. એનો આકાર ગુણ કાંઈ નહીં ફરવા છતાંય નિર્ગુણ થાય છે અને અબંધક થાય છે એ વાત ભગવાનના ભક્તોએ દ્રઢ કરીને માનવી અને એમાં પછી શંકા નહીં કરવી. એમ ગુણ્યપી સાધિ નિર્ગુણમ એ નિર્ગુણ માની લેવું પછી મોક્ષદાયી પદાર્થ થાય છે. સ્વતંત્ર સ્વપ્રકાશ સર્વ કારણ કારણમ બ્રહ્મભૂતૈરપ્યુ પાસ્ય કોટી સૂર્યાદિ ભાસ્કર. ભગવાન સ્વતંત્ર છે. ભગવાન માને કહે છે કે માં એ સ્વપ્રકાશ છે. સ્વતંત્ર એટલે પરમાત્માને કોઈની પણ જરૂર નથી. હા એ સ્વયં જ્યોતિત છે. એને કોઈનો આધાર નથી કોઈની જરૂર નથી કોઈને ભગવાન આધીન નથી. અને સ્વપ્રકાશ છે એટલે અનેકને પ્રકાશના આપનારા છે. સૂર્ય ચંદ્ર વગેરેમાં જ્યાં જ્યાં પ્રકાશ દેખાય છે એ બધો પ્રકાશ ભગવાન દ્વારા એમને મળેલો છે. તમ દેવા જ્યોતિષામ જ્યોતિ એ ભગવાન જ્યોતિના પણ જ્યોતિ છે. સર્વ કારણ કારણમ ભગવાન સર્વેશામ કારણાનામ પ્રકૃત્યાદિનામ અપી કારણ. બધા એ કારણના પણ કારણ છે. તસ્માદ એતદ બ્રહ્મ નામ રૂપ મંડમ ચ જાયતે. અને એ જ ભગવાન સર્વરૂપે થાય છે. હા એ સર્વના કારણ છે. નિમિત્ત કારણ પણ એ છે ને ઉપાદાન કારણ પણ ભગવાન જ છે એમ ઉપનિષદ કહે છે. બ્રહ્મભૂતૈરપી ઉપાસ્ય. અને બ્રહ્મરૂપ થયો હોય દેહ ભૂલી ગયો હોય એવો હોય છતાંય પણ એને પરમાત્માની ઉપાસના કરવી જરૂરી છે. અને હકીકતે તમે જુઓ તો બ્રહ્મરૂપ થયેલા માણસો માટે જ ભગવત ઉપાસના ખરેખર શાસ્ત્રોમાં લખી છે. બ્રહ્મરૂપ થવું અને પછી ભગવાનની ભક્તિ કરવી એમ જ્યાં જ્યાં લખ્યું છે એનો કહેવાનો અર્થ એ જ છે કે દેહાભિમાની માણસો એ ભગવાનની ઉપાસના આરાધનાને માટે યોગ્ય નથી. કારણ કે દેવ જેવા થઈને દેવની પૂજા કરે તો દેવ સ્વીકારે એમ આ જીવ છે એ ભગવાન જેવો થઈને ભગવાનને ભજે તો એની ભક્તિ સફળ થાય છે. નાશવંત શરીરની સાથે એકાત્માનો અનુભવ કરી અને પરમાત્માની ભક્તિ કરે છે તો એ મળે ખરડાયેલો છે. ભગવાને અમદાવાદના ત્રીજા વર્ણવાદમાં ભક્તોને કીધું કે કોઈ માણસ નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે અને કોઈ માણસ મળમૂત્રે ભૈરો છકો ભગવાનની પૂજા કરે તો એમાં શ્રેષ્ઠ કયો? ત્યારે સંતો કહે છે કે નાહી ધોઈને ભગવાનની પૂજા કરે છે એ માણસ શ્રેષ્ઠ છે. નાહી ધોઈને ભગવત પૂજન કરવું, અને આ શબ્દ ગોપાલ સ્વામીના હૃદયમાં અતિશય ઉતરેલો એટલે વારે વારે ગોપાલ સ્વામીની વાતોમાં અમદાવાદના ત્રીજા રત્નામૃતની વાત તમને દેખાય. ગોપાલ સ્વામીની વાતોનું પારણ કરી જાઓ ને તો અનેક વાર સ્વામી એવું બોલ્યા છે કે અમદાવાદના ત્રીજામાં કહ્યું છે એમ નાહી ધોઈને પૂજા કરવી એટલે બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ કરો તો તમને એવું દેખાય કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે શિક્ષાપત્રીના 116માં શ્લોક ઉપરનું ભાષ્ય. ભગવાને જે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરી અને પરમાત્માની ભક્તિ કરવી, આના ઉપર જ ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે. અને ગોપાલંદ સ્વામી વધારે પડતું આને વજન દીધું છે કે મળમૂત્રે ભર્યો છકો ભગવાનની પૂજા કરે એ શ્રેષ્ઠ ન કહેવાય. એવી જ રીતે ત્રણ દેહને હું માની પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી અને જે ભગવાનની ભક્તિ કરે છે એ કનિષ્ઠ છે, એ શ્રેષ્ઠ નથી. કાં તો કે ત્રણ દેહ ત્રણ અવસ્થા એ જીવાત્માને વળગેલો મળ છે, જીવાત્માને ચોટેલા મળમૂત્ર છે. એ મળમૂત્રની સાફસૂફી થયા પછી જીવાત્મા શુદ્ધ થાય અને શુદ્ધ થયા પછી જ એ શુદ્ધ એવા ભગવાનનો સેવક બની શકે અને એની ઉપાસના કરી શકે. ત્રણ દેહે ખરડાયેલો, ત્રણ દેહમાં અહમ માનીને મળમૂત્રવાળો થયેલો એ જીવ ઈશ્વર આરાધના માટે લાયક નથી. હવે આપણે આપણા હૃદયમાં થોડુંક કે તપાસવાનું રહ્યું કે આપણે ભગવાનની ભક્તિ પૂજા માનસી સેવા કેવી રીતે કરીએ છીએ? મળમૂત્રે ખરડાયેલા કે ત્રણ દેહથી અલગ નિજાત્મા અને બ્રહ્મની ભાવના એ સહિત ભગવત પૂજન ધ્યાન ભજન કીર્તન કરીએ છીએ?
આપણા હૃદયમાં જોઈએ તો ખબર પડે એમ મોટે ભાગે દેહાભિમાને સહિત જ લોકો ઈશ્વર ભજે છે, બ્રહ્મ જ્ઞાન તો છે જ
નહીં. બહુ નજર કરીને જોયું ને તો એવું લાગ્યું કે હરિભગત તો ઘણાય પણ સમજીને ભગવાન ભજે એવા કોક હશે, બાકી તો બસ ભજ્યા કરે છે. અને નથી જ્ઞાન થયું એનું કારણ જો કોઈ હોય તો પણ એ જ છે, સત્સંગમાં બેઠા જ નથી. એણે બધું કરવા સમય ફાળવો પણ એને સત્સંગ કરવા માટે સમય ફાળવો નથી. અને સમજવાની વાત તો સમજવા તૈયાર થયા જ નથી. અત્યારે ખરેખરી સમજવાની વાત આવે છે તો આમાંથી ઘણા ઊભા થઈ તેને હાલ્યા જાય, હું જોઉં છું કંટાળો ચડે છે, કઈ હેલું નથી. અરે હમણે હું ગપટે ચડી ગયો હોય ને તો આમાંથી એક ઊભો ન થાય, હું જાણું છું. હા પણ હવે કઈ આ જે તત્વ આવ્યું છે એ કીધા વિના તો ચાલે જ નહીં, નહીં કદાચ અડધી સભા થઈ જાય તોય પણ આ સમજાવવાનું જે શરૂ કર્યું છે ભગવાને માતાને એ તો કહેવું જ પડશે, કંટાળો ચડે વૈયા જાય. મને તો એ નવાઈ લાગે છે કે માણસ બધા બધા વાંચતો હોય ને એમાં નો સમજાય એટલે પડ્યું મૂકે, અંદર શ્લોક આવે એટલે નો ઉકલે એટલે વાંચે નહીં, શ્લોક ટપી જાય ને પાદરું ગુજરાતી વાંચવા માંડે. આખી જિંદગી આમ કરવાથી એને કોઈ દી શ્લોક વાંચતા આવડશે? આવડે ન આવડે મહેનત કર્યા કરે તો ધીમે ધીમે એક વાર બે વાર ત્રણ વાર એનો એ શ્લોક તમારી નજર તળેથી નીકળશે, તમારા મુખમાંથી ઉચ્ચારાશે, તો એમ કરતાં કરતાં ફીટ બેસી જાય. પણ તમે એમાં પ્રવૃત્તિ જ ન કરો તો તમને ક્યારેય પણ એ શ્લોક વાંચતા ન આવડે. આવી જ્ઞાનની વાતો થતી હોય એમાં તમે બેસો જ નહીં, ન સમજાય એટલે ઊભા થઈને હાલતા થઈ જાઓ, એનો મતલબ એ કે તમને મરો ત્યાં સુધીમાં ક્યારેય જિંદગીમાં જ્ઞાન નહીં થાય. આનો અર્થ આ થયો કે તમે ડોબા જેવા જ રહેવાના, એમ કોઈ સુધારો થવાનો જ નથી, કારણ કે ભીહ પડે ને જ ભાગો છો. છોકરાને સ્કૂલે ભણવા મૂકીએ અને કઠણ પડે એટલે દફતર ખભામ લટકાડીને ઘરે આવતો રહે, તે કોઈ દિવસ ડોક્ટર કે વકીલ ન થાય, એ તો માથાકૂટ કર્યા જ કરે, ત્યાંથી આગો પાછો જાય જ નહીં. તો ઈ કઈ કરે જીવનમાં, એમ આ સમજવાની વાતો આવે ત્યારે એને સમજવાનો પ્રયાસ કરીએ. ન યાદ રહે તો પોઈન્ટ પોઈન્ટ નોંધી લઈએ, પણ એનું મનન કરીએ અને સમજે રહીએ તો ખરેખર કોક દિવસ જ્ઞાન થાય. હા, તમારા સભામાં એવું, અમારી સભામાં એવું હો, આમ તમારામાં અમુકને એવું હોય ને કે આ બધું સમજી શું કામ છે, અમારામાં અમુકને એવું હોય આ બધું હું એમ ભગવાન ભગવાન કરીએ ને મારા ભાઈ, મજા મજા. બીજું શું વળી, હે કથામાં માણસ બે હતા જ નથી, મને હસવું ત્યાં આવે છે, નથી રસ પડતો લોકો. મંદિર આવીને મૂર્તિ જોઈ ન જોઈ પ્રસાદનો વાટક્યો ગોતવા માંડે છે. આ તો આપણે નજરે જોયેલી વાત કરી તમને, હજી મેં કાલ નજરે જોયું. બહાર પ્રસાદ પડ્યો હતો તો એક કાકાએ પ્રસાદ લીધો, કાગળમાં ભર્યો, ખિસ્સામાં નાખ્યો, મોઢામાં એટલો મોઢામાં નાખ્યો ને હાથમાં હમાય એટલો હાથમાં લીધો. પછી બહાર હોંશરી આમથી આમ આટા માર્યા ચાર પાંચ, મોઢામાં ખૂટી રહ્યો ને હાથમાં ખૂટી રહ્યો. પછી ફરીને પાછા આવી ગયા ત્યાં, ફરીને મોઢામાં એટલો મોઢામાં હાથમાં એટલો હાથમાં લઈને વળી પાછા આટા મારવા માંડ્યા. વળી ખૂટ્યો તો ત્રીજી વાર આવ્યા, ત્રીજી વાર પછી હાથમાં માય એટલો લઈને હાલતા હાલતા ધીમે ધીમે હાલતા થયા. ત્યારે મને એમ થયું કે આને જ્ઞાન કેમ થશે ભાઈ, ભગવાનનો મહિમા સમજાણો નથી ને પ્રસાદનો મહિમા બહુ સમજાણો છે, આ સમજાવ્યો કોણે? મને લાગે એકલા પ્રસાદ ઉપર સાત આઠ દિવસની પારાયણો થઈ ચૂકી છે અહીંયા, આટલો બધો પ્રસાદનો મહાત્મ્ય તમને કોણે સમજાવ્યું છે? હે, કાંઈ ખબર નથી પડતી મને તો. ભગવાનનો મહિમા સમજાય તો બેડો પાર થઈ જાય, હસવું આવે છે ત્યારે અમને કે જીવને આ ગળે ભગવાન કેમ ઉતરશે એમ. અહીંયા કહે છે કે પરમાત્માના સંબંધે કરીને બધું નિર્ગુણ થાય છે. અને વળી પ્રભુ કહે છે કે પ્રધાન આદ્યષ્ટા વર્ણવૃતાન એકાંડ કોટયઃ યત્રાણુવસ્થિતા બ્રહ્માક્ષરમ તદ્ધામ યસ્ય ચ. પ્રધાન વગેરે અષ્ટાવરણેથી આવૃત એવા અનેક કોટી બ્રહ્માંડો, જેને વિશે અણુની જેમ ઉડતા ફરે છે એવું જે બ્રહ્મ અક્ષર, તે ભગવાનને રહેવાનું ઘર છે, આવું ભગવાન માતાને કહે છે. પરમાત્માને રહેવાનું એ ઘર છે અક્ષરધામ, અને એનું ઘણી જગ્યાએ ઉપનિષદ વગેરેમાં વર્ણન આવે છે. કરોડો બ્રહ્માંડ એના એક એક પરમાણુને વિશે ઉડતા ફરે છે. બ્રહ્માંડો પરમાણુની જેવા એની આગળ દેખાય છે, એનો મતલબ એ નથી કે બ્રહ્માંડો નાના થઈ જાય છે. અક્ષરની એટલી બધી મોટપ છે, એટલી બધી મહાનતા છે, એને કારણે આ બધા બ્રહ્માંડો અતિશય ઝીણા દેખાય છે. અને એવું મોટું અનંત પાર જે બ્રહ્મ, તે ભગવાનને રહેવાનું ધામ છે. પરમાત્મા એ અક્ષર બ્રહ્મમાં રહે છે, ભગવાન એમાં રહે છે, એનો મતલબ પણ એવો નથી કે પરમાત્મા એને આધીન છે. ભગવાન એને આધીન નથી, ભગવાન એમાં રહે છે, છતાંય પણ અક્ષર છે એ આધીન તો ઈશ્વરને છે. અક્ષર કદાચ એવું અભિમાન લાવે કે હું ભગવાનને ધારી રહ્યો છું અને મારામાં ભગવાન છે, હું ન આવું તો ભગવાન રહે ક્યાં? તો ભગવાન અક્ષર નહીં પણ લીન કરી નાખે ને પોતે પોતાની સત્તાથી રહે. આ વાત વચનામૃતમાં કરી, પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું કે મારા બાણથી તને નાશ કરીને મારા સામર્થ્યથી આ જગતને ધારવા હું સમર્થ છું. એમ ભગવાન ધારે તો અક્ષર બ્રહ્મને એમ કે તું એક વાર બેસી જતો, તારે એવું નહીં માનવું જોઈએ કે મારા એક રૂમાડામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે ને બધા મુક્ત એ સહિત ભગવાન મારામાં રહ્યા છે. ભગવાનને એની જરૂર નથી, એ તો સ્વપ્રકાશમાન છે, સ્વશક્તિથી સમસ્તને ધારણ કરી રહ્યા છે, એટલા એ મહાન છે. એ પરમાત્માનું ધામ, એમાં ભગવાન ભક્તો સાથે વિલસે છે. પરમાત્મા સાકાર દિવ્ય સ્વરૂપવાળા છે અને ભગવાનના ભક્તો પણ એ ધામમાં ભગવાનના જેવા જ છે. અનુભવી સંતોનું એવું કહેવું છે કે કોઈ માણસ અજાણ્યાને અક્ષરધામમાં લઈ જાઓ તો એમાં કોણ ભગવાનને કોણ ભક્તો એની ખબર એને ન પડે, એક સરખા છે. એ તો ઈશ્વર દયા કરે તો ખબર પડે કે આ ભગવાન છે ને આ બીજા બધા મુક્તો છે એમ. ભગવાનના ભજનને પ્રતાપે ભક્ત પણ ભગવાન જેવો જ થાય છે. અક્ષરધામથી એક અણુ માત્ર પણ ન્યૂનતા ભગવત ઉપાસકને રહેતી નથી. હા, ભગવાનનો ભક્ત ક્યારેય ભગવાન ન થાય, ભગવાન જેવો થાય છે. એ પણ વાત આમાં આગળ આવે છે. દિવ્ય રૂપો અક્ષરાત્મા ચ શ્રુતો યશ્ચાક્ષરાત પરહ અંતર્યામી ચ સર્વેષામ આત્માનામ ચ અચ્યુતો હરિહિમ. દિવ્ય રૂપ, ભગવાન દિવ્ય રૂપ છે, પરમાત્માના સ્વરૂપમાં કોઈ દિવસ ક્યારેય પણ માઇક રંચ માત્ર અંશ નથી. અક્ષરાત્મા, હું કહી ગયો જે અર્થ તે જ અર્થ છે કે ભગવાન ભલે અક્ષરમાં રહ્યા પણ અક્ષરના આત્મા ભગવાન છે. અક્ષર ભગવાનનું આત્મા નથી. અક્ષરના આધાર, અક્ષરને ધારણ કરનારા, અને અક્ષર પણ ભગવાનને લઈને સુખી છે. અક્ષર અતિ દીન ભાવે ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાનનું ભજન કરે છે, પરમાત્માને ધ્યાનમાં ધારે છે. અક્ષર પણ ભગવાનનું અનન્ય સેવક છે. શ્રુતો યચ્ચ અક્ષરાત પરહ, અને એટલે જ ઉપનિષદમાં એમ કહ્યું છે કે ભગવાન અક્ષરાત પરહ, અક્ષરથી પર છે, બ્રહ્મથી પર છે, એટલે એને પરબ્રહ્મ કહેવાય છે. અને અક્ષરાતીત કહીએ છીએ, ગુણાતીત કહીએ છીએ. સર્વેષામ આત્માનામ યો અંતર્યામી, અને એ ભગવાન સર્વે આત્માના અંતર્યામી છે. પોતાના સ્વસ્વરૂપથી, દ્રષ્ટા નામના તેજથી જીવ પ્રાણી માત્રમાં હરિ અંતર્યામીપણે વાસ કરીને રહ્યા છે. હવે આ અંતર્યામી શક્તિ છે એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ગજબનું છે. કઈ નહીં ને, એક ફક્ત ભગવાનની અંતર્યામી શક્તિ ઉપર તમે વિચાર કરો તો તમને એમ થાય કે આ હા હા, શું ગજબની શક્તિ છે. સંતો એ બાબતમાં સમજાવે છે કે જીવાત્માની કોઈ ગણતી થાય એમ જ નથી. અનુભવી મહાત્માનું એવું કહેવું છે કે અંગુષ્ઠ પ્રમાણ જગ્યામાંથી જીવાત્માઓને જો કાઢવામાં આવે તો બ્રહ્માંડ ભરાઈ જાય, એટલા જીવાણું છે. એને મોટા સ્વરૂપ આપ્યા હોય તો બ્રહ્માંડ ભરાઈ જાય. આ બ્રહ્માંડમાં કેટલા જીવ છે એની ગણતરી તો કોઈથી થાય એમ જ નથી, પણ આ બ્રહ્માંડ આખું જીવથી ભર્યું છે. એમ એક નાની એવી જગ્યા હોય ઇંચ બાય ઇંચની, અને એમાં જેટલા જીવ ઉડે છે એ જીવને કોઈ ગણવા સમર્થ નથી. સાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં તો એક પ્રશ્ન એવો ઉઠાવ્યો છે કે ધીમે ધીમે જીવના કલ્યાણ થતા થતા બધા જીવના કલ્યાણ થઈ જાય ને બધા જીવ મુક્ત થઈ જાય પછી સૃષ્ટિનું હું એમ, આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. એના પ્રત્યુત્તરમાં જવાબ એવો આપવામાં આવ્યો છે, કોઈ દી શક્ય વાત જ નથી. કલ્યાણ થતા થતા જીવ ખૂટી જાય એમ જ નથી, કારણ કે જીવની સંખ્યા કેટલી બધી છે કોઈ સીમા જ નથી. મેં કીધું નહીં આ બ્રહ્માંડની ઈંચ બાય ઈંચ જગ્યામાં એટલા બધા જીવ છે કે એની ગણતરી ન થાય આપણાથી એમ. તો તમે વિચાર કરો, ફૂટ બાય ફૂટ જગ્યામાં જીવની ગણતરી કેમ કરવી? તો 10x10ની રૂમમાં કેટલા જીવ છે? તો એવી રીતે તો આખું બ્રહ્માંડ જીવથી ભર્યું છે. એ પૈકીને આપણે એક છી તો એ દાદાગીરી કરીએ પાછા ભગવાન ભજીને કંઈક માની લઈ છે આપણે. એમ હું કહેવા એ જતો હતો કે આ બધા જે જીવો છે તે તમામ જીવોની તમામ ક્રિયાને ઈશ્વર જાણે છે. યુગપત સર્વમ વેત્તિ ઉપનિષદનું વાક્ય છે કે ભગવાન એકી સાથે સર્વને જાણે છે, અને એટલે તેને અંતર્યામી કહીએ છીએ આપણે. અંત પ્રવિષ્ટ જનાનામ શાસ્તા સર્વાત્મા, ભગવાન અંતરમાં રહ્યા થકા આપણે શું કરીએ છીએ એ જાણે છે. એટલું નહીં તો આપણને જેમ હાંકવા એમ હાંકે છે પણ ખરા. આપણા કર્મ પ્રમાણે આપણને ફળ ભોગવા આવડાવે છે. હજી આગળ વાત વિચારો, જે દિવસના આપણે છીએ તે દિવસથી આપણે જે ક્રિયા કરી છે અને જે જન્મ લીધા છે એ બધું ભગવાનને યાદ છે. યાદશક્તિનો જ વિચાર કરો તમે. આપણે કેના કેના જન્મ આવ્યા હતા, એમાં કઈ કઈ આયુષ કેટલી આપણે ભોગવી હતી, કેવા હતા રંગના, કેટલા અવતાર આપણા ગયા, કેવા સ્વરૂપ આવ્યા હતા, અને ત્યાં કઈ કઈ ક્રિયા કરી હતી, કઈ તારીખે, કઈ વારે, કઈ જગ્યાએ, કેવી રીતે, બધું ઠાકોરજીને યાદ છે. આપણું ભૂતકાળનું તમામ ક્રિયાની વાત ક્યાં કરો છો? ઝીણા મોટા તમામ સંકલ્પ હરિના મગજમાં છે. સંકલ્પ હતો ભૂતકાળના છે, અત્યારે વર્તમાન કાળમાં કરીએ એ પણ છે, અને ભવિષ્યમાં શું કરવાના છીએ એ પણ એને ખબર છે. એકની નહીં, જેટલા જીવ છે એટલા જીવ. કેટલા છે મેં કહ્યું ને તમને, અને આ બ્રહ્માંડમાં એટલા, તો આ બ્રહ્માંડ કેટલા છે? એક અક્ષરના રૂમાડામાં જેટલા બ્રહ્માંડ ઉડે છે એ પણ ગણી શકાય એમ નથી. તો અક્ષરના બધા રૂમાળામાં કેટલા બ્રહ્માંડ ઉડતા હશે, અને બ્રહ્માંડ એટલા હશે તો એમાં જીવ કેટલા હશે, અને એ બધા જીવે જન્મ કેટલા લીધા હશે, અને એમાં કર્મ કેટલા કર્યા હશે, અને એને સંકલ્પ કેટલા કર્યા હશે, પણ એ બધું ભગવાનને યુગપત દેખાય છે, બધું યાદ છે. અને નવાઈની વાત એ છે કે એટલું બધું પોતે જાણે છે અને કરે છે, છતાં એને પરિશ્રમ પડતો નથી, સહજ થાય છે. થાક નહીં, પરિશ્રમ નહીં, કંટાળો નહીં. બોલો, આપણે તો આપણા છોકરાને એક દાખલો શીખવાડીએ એમ જ પરિશ્રમ વળી જાય. વિચાર કરો કે ઈશ્વર કેટલા મહાન હશે. મારી વાત જ કરો ને, હું આ ભગવાન સમજાવવા બેઠો છું ને, તે મગજ સાંજે તો તપી જાય. કયો દાખલો ને કઈ વાતે કરીને આ શ્લોક કેમ ઉતારવો, એ દોડવી દોડવીને થાકી જવાય. આપણે તો ભગવાનના સ્વરૂપનો વિચાર કરતા 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 આપણે થાકી જવાય, પાર નથી આવતો. વેદય વિચારી વિચારીને થાકી ગયા, પછી નેતિ નેતિ લખીને ચૂપ થઈ ગયા કે અમારાથી બળ થાય એટલું કર્યું, પણ હવે આમાં તો કાંઈ કેટલું કહેવું ને કેમ કહેવું, કઈ રીતે કરવું. એટલે કોઈ ભજનાનંદી માણસો કહે છે, હા એ એવું કહે છે કે સમુંદર કરું સાઈ, પરમાત્મા કેટલા મહાન છે, પૃથ્વી કરો કાગજ કરું અને સમુંદર કરું સાઈ, કલ્પ વૃક્ષની કલમ કરું પણ હરિગુણ લિખ્યો ન જાય. ભજન શરૂ કરે ને તે પેલા આવી કડી ગાય, પછી ભજન જવા દે. પણ બહુ મહત્વની સમજ્યા જેવી છે. પૃથ્વી કરો કાગજ કરું, જી 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 જી, આમ મને મજા આવી જાય. હવે ઊંઘ નહીં આવે. આવી જો વાત આવતી હોય ને મજા આવે સભાને. પૃથ્વી કરો કાગજ કરું અને સમુંદર કરું સાય, એક સાગર જેટલી સાય હોય અને પૃથ્વી જેવડો કાગળ હોય, અને કલ્પ વૃક્ષની કલમો કરીએ, અને ગણપતિજીને સરસ્વતીજીને બ્રહ્માજીને આને બધાને લખવા બેહાડી દઉં. બૃહસ્પતિજીને લખવા માંડો તો શ્લોકો લખી 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 લખે લખે, પણ હરિગુણ લીખ્યો ન જાય, મેળ નહીં ખાય, થાકી જાઓ. પછી કહેશો કે બસ થઈ ગયો. અને એટલે સંતો એમ કહે છે કે જે માણસ એમ કહે છે ને હું ભગવાનને બરાબર જાણું છું, એ ભગવાનને જાણતો જ નથી. અને જે એમ કહે છે ભગવાનમાં મને કઈ સમજણ જ પડતી નથી, તો એ ભગવાનને જાણે જીવડો. કારણ કે વાત જ સાચી તારી, ભગવાન છે જ એવા. અને તું એમ કે ભગવાનને હું સંપૂર્ણ જાણું છું, તો એનો અર્થ એ થયો કે તું ભગવાન કરતા મોટો જ થયો. એના કરતા મોટો હોય તો જ એને જાણતો હોય ને. આપણે હિમાલય કરતા મોટા થઈએ તો હિમાલયની આંખો એકારે જોઈ શકીએ, મેળ ન ખાય તો એવું. શિખર જોઈતા તળિયું ન દેખાય, તળિયું જોવા જાય શિખર ન દેખાય. આણી કરતી ઓલી કરતી ઓલી કરતી આખાય ભગવાન કઈ રીતે જોવા. અને આપણી દ્રષ્ટિને તો બહુ મર્યાદા છે. આપણી આંખની તકલીફ શું ખબર છે, બહુ મોટું હોય એ ન ભળાય, ને બહુ ઝીણું હોય એ ન ભળાય. વચલું વચલું દેખાય, હાવ ઝીણું હોય નહીં દેખાય, જોજો તમે. અને બહુ મોટું હોય ને છેટું હોય એ ન દેખાય, હાવ નજીક હોય એ ન દેખાય. એ તકલીફ છે. ઠાકોરજીએ ગોઠવણી એવી કરી છે. અને શાસ્ત્રમાં એમ કીધું છે કે ભગવાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને સ્થૂળમાં સ્થૂળ છે. ઝીણામાં ઝીણા છે અને મોટામાં મોટા છે. ઝીણામાં ઝીણા છે એ નિર્ગુણ સ્વરૂપ છે, અને મોટામાં મોટા છે એ સગુણ સ્વરૂપ છે. હવે નિર્ગુણ ન દેખાય ને સગુણ ન દેખાય ને પછી બૈરા છોકરા દેખાય એકલા. તું જાયમો આવ્યો, ચાલ તમારા ખોળામાં બે જાતો. શું કરે પછી, ધંધો દેખાય, પૈસા દેખાય, દેહ દેખાય ને ભોગ દેખાય, બાકીનું કાંઈ દેખાતું નથી. અને એનો અભ્યાસ એનો આદર કોઈ દીથ્યો નથી, હે, સમજવાની મહેનત પણ કરી નથી. ભગવાનના સ્વરૂપને સમજાઈ જવાય તો બેડો પાર થઈ જાય. કેટલી અદભુત શક્તિ છે હરિમાં. અંતર્યામી તો સર્વે શામ આત્માના, બધા એના અંતર્યામી છે. યુગપદ વેત્તિ સર્વમ તત્, એક હારે બધું જાણે છે. કેવી કેવી જોરદાર કળા હશે ઈશ્વરમાં કહો. આપણે તો બીજું કરવા જાય તો ઓલ્યું ભૂલી જાય, ઓલ્યું કરવા જાય તો ઓલ્યું ભૂલી જાય. આપણી તોય આત્મામાં ઘણી શક્તિ છે. આત્માનું વિવરણ કરે છે ત્યારે એમ કહે છે કે આત્મા એકી સાથે બધી ઇન્દ્રિયોને પ્રકાશે છે. એ મોઢામાં પાન નાખ્યું હોય ને ચાવતો હોય ને એ રસ આવતો હોય ત્યારે કઈ દેખાવાનું બંધ ન થઈ જાય. એ મોઢામાં હવા દઈ આવતો હોય ને ટીવી જોતો હોય તો દેખાય ખરું શું આવે છે, અને બરોબર આમ નિરખીને જોતો હોય તો સાંભળવાનું બંધ ન થઈ જાય, સંભળાય પણ ખરું. હે, અને એ વખતે નાનું છોકરું ખોળામાં બિહાર્યું હોય તો એ ટાઢું નું લાગે ન લાગે, એકી બેકી જાય તો ટાઢું નું લાગે કઈ ન લાગે એવું નહીં કઈ. એટલે એવી રીતે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન આત્માને પણ એક કળા અવચ્છિન્ન થાય છે તો ઈશ્વર તો એના કરતા તો બહુ મોટા છે, બહુ મહાન છે. અને એને તો બધું જ્ઞાન થાય એમાં કેવું શું. ભગવાનના ધ્યાને કરીને ભગવાનનો ભક્ત પણ આવું બધું યુગપત જાણે તો ભગવાન જાણે એમાં કેવું શું. એવી રીતે ઈશ્વરને તત્વ દ્રષ્ટિથી સમજીએ તો કોઈ દિવસ ભગવાનની નિષ્ઠામાં ડગમગાટ ના થાય. હે, તો મેં કીધું નહીં ગમે એવા નાસ્તિકો આવે અને ગમે એવી ગપાટા મારીને વાતો કરે તો આપણને ભગવાનના સ્વરૂપમાંથી ડગમગાટ ના થાય. નગર આ જગતમાં હમણાં એવા પ્રચાર કેન્દ્ર હાલે છે ભગવાનને માનવું એ અંધશ્રદ્ધા છે. 1,00,000 રૂપિયાનું ઇનામ અમે બહાર પાડ્યું છે, કોઈ એમ કે ભગવાનના દર્શન મને થયા છે તો એને 1,00,000 રૂપિયા આપવા. હે, એને 1,00,000 રૂપિયા આપવા, અમને આવીને જાણ કરો કે 1900 આટલામાં જાહેર કર્યું છે, હોવર છે, હજી કોઈ આવ્યો નથી ઇનામ લેવા. ભગવાનના દર્શન થાય પછી તારા 1,00,000 રૂપિયા લેવા આવે? મને તો બહુ નવાઈ લાગી. અને તારી પાસે 1,00,000 રૂપિયા લેવાની આશા હોય અને ભગવાનના દર્શન થાય, બધી આશા મટે પછી તો દર્શન થાય છે, દર્શન થયા પછી તો કોઈ આશા રહેતી નથી. શ્રીજી મહારાજે પહેલા વચનામૃતમાં એક અદ્ભુત વાત કરી કે ભગવાનના સ્વરૂપમાં જેની અખંડ વૃત્તિ રહે તેને ગોલોક વૈકુંઠ વગેરે ધામો જોવા ઈચ્છે તો તત્કાલ દેખાય છે, આવી વાત કરી છે મહારાજે પહેલા વચનામૃતમાં. પછી અમે વાંચીએ ને વિચારીએ ને પછી થોડુંક હસવું આવે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તે જો જોવાને ઈચ્છે તો ભગવાનના ધામ એને દેખાય છે. પછી મનમાં એમ થાય કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ જેને રહે એ વળી ગોલોક ને વૈકુંઠ જોવાને ઈચ્છે, શું કરવા? ભગવાનને મૂકીને એને કોણ જોવા ઈચ્છે બોલો? અને જેને ગોલોક ને વૈકુંઠ ને બધું જોવાની ઈચ્છા થતી હોય અને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે ક્યાંથી? અને અર્થો આનો એ થયો કે જે બીજું બધું જોવા ઈચ્છે છે એને દેખાતું નથી. અને જે ભગવાનનો ભક્ત ભગવાનના સ્વરૂપ સિવાય બીજું જોવાને ઈચ્છતો નથી એને દેખાય એમ છે તારે એને જોવું નથી. હા, જેને જોવું છે એને દેખાય એમ નથી, જેને દેખાય એમ છે એને જોવું નથી. ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થઈ ગયો હોય એને એ ધામો જોવાની ઈચ્છા થાય તો દેખાય, પણ એને ઈચ્છા થતી નથી. જેને દેખાય એમ છે એને મન જ થતું નથી, અને જેને બધું જોવું છે એને દેખાય એમ જ નથી. કારણ તક એ બધી આશા ટળે પછી તો ભગવાનમાં એકાગ્ર થવાય, અને ભગવાનમાં એકાગ્ર થાય પછી જોવાની ઈચ્છ તો દેખાય પણ પછી ઈચ્છા રહેતી નથી. આવી રીતે ભગવાનના સ્વરૂપને સમજો અને ભગવાનને દર્શન દીધા, ભગવાનના સ્વરૂપ સાથે એકાગ્ર થયો, એને શું મતલબ છે ભાઈ કોઈની હારે? એ શું કરવા માથાકૂટ કરવા ક્યાંય જાય? કહો એ માણસ કાં તો મૌન થઈ જાય ને કાં લોકોને કહેવા માંડે ભગવાન આવા છે આવા છે આવા છે, ભજવા માંડો ભજવા માંડો. બેમાંથી એક જ વાત થાય, અંતર્યામી છે સર્વેશામ આત્માનામ યો અચ્યુત હરિહી, દરેક આત્માના અંતર્યામી છે, અચ્યુત છે, ભગવાન છે એ અચ્યુત છે. નચવતી ઇતિ અચ્યુત, ભગવાન ક્યારેય ચવતા નથી. આનો બે પ્રકાર અર્થ થાય કે ઈશ્વરનું જે સ્વરૂપ છે એ ક્યારેય ચવતું નથી. એમ જેવી રીતે ગોળનો ગાંગડો હોય ને બહુ તડકો પડે ને કેમ ઓગળે, હે, આમ ધારદાર હોય પણ આમ લાંબો થઈ જાય ચવી જાય, એમ ઈશ્વર કોઈ દી ચવતા નથી, જેવા છે એવા જ રહે છે, એમાં કોઈ વિકૃતિ હોતી નથી. બીજો અર્થ એવો કર્યો છે કે ભગવાનના ભક્ત ભગવાનને જ્યારે પ્રાર્થના કરે ત્યારે ભગવાન એમની જે સેવા, ભક્તની સેવા કરવા ભગવાન ઉતાવળા થાય અને ભક્તને માટે કાંઈક કરવું હોય તો ભગવાન કરે છે, એમાંય ચવતા નથી. આપણે કોકની યારે બાંધવા જઈએ પણ સામે બે જણા વધુ આવી જાય તો આપણે ચડી જઈએ કે હવે નહીં પોગાય એમ, સમજ્યા? એવું નથી, ઈશ્વર અચ્યુત છે અને એ હરિ છે. હરિ એટલે આશ્રિતોના દુઃખોને હરે એના હરિ કહેવાય, પોતાના ભક્તોના દુઃખોને હરે, અથવા તો હરિત વર્ણ છે હરિનો એટલે હરિ કહેવાય છે. સર્વના હૃદયમાં પ્રવેશ કરીને ભગવાન બધાને ધારી રહ્યા છે, એટલે અંતિમ સર્વાધાર તો એક પરમાત્મા છે, એ ભગવાનનો આધાર કોઈ નથી. કાલો માયા પુમાન યસ્ય મહત્તત્વાદયસ્તથા શક્તય સંચેકમેવા દ્વિતીયમ બ્રહ્મયઃ પ્રભુ. શું મોટી વાત કરી, જબરજસ્ત. કાળ માયા પુમાન, ભગવાન કહે છે કે હે માં, પ્રથમ તો જાણે કાળ, બીજી માયા, ત્રીજો પુરુષ, ચોથું મહત્તત્વ વગેરે તત્વો, આ બધાય ભગવાનની શક્તિ સ્વરૂપે છે, કોઈ ભગવાન નથી, સમજવાની બાબત ત્યાં છે. કાળ કોને કહેવાય? ગુણક્ષોભક પરમાન્યાદિ પરાર્ધાંત લક્ષણ, ગુણને ક્ષોભ કરે, અર્થાત કે જે વસ્તુ જેવી હોય એવી રહેવા ન દે, એમાં ક્ષોભ પેદા કરે, એ કાળનું કર્તવ્ય છે. અથવા તો પરમાણવાદી દ્વિપરાર્ધાંત લક્ષણ, કાળ એટલે સમય, જેનાથી લોકો પળ, ઘડી, મુહૂર્ત વગેરે ગણતરી કરે, પછી કલાક, દિવસ, પખવાડિયું, મહિનો, વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, આ કાળ કહેવાય. આ કાળ છે એ ભગવાનની શક્તિ છે. કાળ વિના જગત સંભવે નહીં, કાળ પણ એક તત્વ છે, ભગવાનની શક્તિ છે. પછી માયા એટલે મૂળ પ્રકૃતિ, પ્રધાન રૂપાચ, મૂળ પ્રકૃતિ, પ્રધાન પ્રકૃતિ બધી માયા કહેવાય, એ પણ ભગવાનની શક્તિ છે, એના વિના પણ આ કશું સંભવે નહીં. પુમાન એટલે અક્ષર પુરુષ, પ્રધાનાધિપ, પ્રધાન માયાનો પતિ, એ પણ ભગવાનની શક્તિ છે. મહત્તત્વાદય તત્વાભિમાની દેવતાઓ, બધા તત્વો છે એ તત્વના અભિમાની દેવતાઓ, હમણાં તત્વ વિવરણ આવે જ છે. બ્રહ્માંડ સર્ગાદો ઉપકરણ ભૂતા, બ્રહ્માંડનો સર્ગ છે એમાં ઉપકરણભૂત જે થયેલા, ઉપાયભૂત જેની જરૂર પડેલી, એ બધા તત્વો છે, એ પણ ભગવાનની શક્તિ છે. આ સર્વે પરમાત્માની શક્તિ છે. શક્તિ શબ્દ એન પુરાણાદો ઉગતા, પુરાણો વગેરેમાં શક્તિ શબ્દથી કહેવામાં એમને આવ્યા છે. સર્વે ભગવાનને આધીન છે, સર્વ કાર્યમાં ભગવાન એક જ સમર્થ છે. નાસ્તી સ્વરૂપ સ્વભાવ સંખ્યેય ગુણ વિભૂત્ય ઐશ્વર્યાદિ ભીર દ્વિતીય તુલ્યો યસ્ય ઇતિ અદ્વિતીયમ. ભગવાનના જેવો કોઈ પણ જગતમાં નથી, સ્વરૂપથી નહીં, સ્વભાવથી નહીં, ગુણથી નહીં, વિભૂતિથી નહીં, ઐશ્વર્યથી નહીં, હરિ જેવો કોઈ નથી, માટે હરિને અદ્વિતીય કહેવામાં આવે છે. હવે અહીંયા રામાનુજ સિદ્ધાંત પ્રમાણે જીવ, માયા અને ઈશ્વર ત્રણ તત્વના બારામાં ટૂંકા શબ્દમાં પ્રયોગ કરીએ તો ચિદ, અચિદ અને ઈશ્વર. જીવ બધા ચિદ કહેવાય અને માયા બધી અચિદ કહેવાય. એક જ શબ્દમાં લઈ લ્યો તો તમામ જીવને લઈ શકાય ચિત શબ્દથી, અને એ સિવાયની તમામ વસ્તુને અચિત શબ્દથી લઈ લેવાય. બીજા શબ્દમાં કહીએ તો જડ અને ચેતન, જડ શબ્દમાં તમામ માયાને આવરી લ્યો, ચેતન શબ્દમાં તમામ આત્માને આવરી લ્યો. ભગવાન જડ અને ચેતન બંને વસ્તુના આશ્રય છે. જેટલા ચેતનો છે એમાં એક પણ ચેતન ભગવાન જેવો નથી, જેટલા જડ પદાર્થ છે એમાં એક પણ પદાર્થ ભગવાન જેવો નથી. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, હા એ તત્વ નથી એમ ન કહેવાય, તત્વ છે, જીવ છે અને માયાબી છે, પણ એ ભગવાન જેવા નથી, ભગવાનની પડખે રહે છે. સમાન ધર્મી કોઈ નથી, એક ઈશ્વર જ છે, હરિ જેવા તો એક હરિ છે. અને તમે એમ કહેશો કે કહેવામાં આવે છે ને તો ફલાણા તો ભગવાન જેવા છે એમ, અને શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને એમ કીધું કે તમે મારા થકી અણુ માત્ર ન્યૂન નથી, તમે મારા જેવા જ છો, તો એ ભગવાન જેવા હશે કે કેમ? પણ એ તો કહેવા માત્ર છે, ભગવાન જેવા તો કોઈ કદાપી થતા નથી. બહુ મહેનત કરે તો ભગવાનના અમુક ગુણો પામે, એથી કરીને આપણે ભગવાન જેવો એને કહીએ. કોઈ મોટો પર્વત હોય એના ઉપલા બે ચાર શિખર સાંકરના હોય તો આપણે એમ કે આ પર્વત સાંકરનો છે એવું, પણ એમાં કાંઈ નહીં, લાંબુ નહીં, એના જેવા તો એક જ છે. અથવા તો સીધી રીતે વાત કરીએ તો બહુ સારી છાશ હોય, મીઠી હોય, ફર્સ્ટ ક્લાસ હોય,
તો માણસો કહે છે કે આ સાસ તો દૂધ જેવી છે, અને બહુ મોજમાં આવી જાય ને અને વધારે અરગ ગેલા થઈ જાય તો એમ કે આ સાસ તો દૂધને ટોકર મારે એવી છે, આની આગળ દૂધ હું એમ. પણ એ કહેવાનું જ હોય પણ એના પેંડા ન થાય એમ, ગમે એવી હોય તો તાવડા નાખીને હલાવો તમને ખબર પડે થાય તો માવો. હે હા, અને બંધાણીને પૂછો કે સાસની ચા થાય, એને ખરેખરી તલપ લાગી હોય ને દોણું ભરીને છાશ પડી હોય અને દૂધ તૈણ ઘરે માગવા જાય ને મળે નહીં ને મહેમાન આવ્યા હોય ને ચા બનાવી હોય તો કોઈ ભણનો દીકરો હિંમત કરે કે એક દોણું છાશ છે ને દૂધ લેવા જવાની શું જરૂર છે, બનાવી દો ચા, છાશમાંથી ચા ન થાય. એમ ભલે એને કહીએ આપણે કે દૂધ જેવી છે, એમ કહીએ આપણે કે ભગવાન જેવા છે, પણ ભગવાન તો એક ભગવાન જ કહેવાય, બીજો કોઈ ભગવાન જેવો ના થાય. હા, સાસની કઢી થાય, હા એમાં શણિયાનો લોટ જોઈ પાછો કઢી થાય. ભગવાનની આગળ તો આપણે બધા કઢી જેવા છીએ ભાઈ, ગમે એવા મહાન થાય તો એ કઢી, પોતો બહુ મોટા છે. તમે વિચાર તો કરો, શાસ્ત્રમાં એમ લખ્યું છે કે પરમાત્માને જેવા જે જીવ જાણે છે એટલો મહાન એને ભગવાન બનાવી દે છે. એ મહારાજ વતનાવતમાં કીધું કે જીવ મુક્ત થઈ જાય પછી સ્વામી સેવક પણ કેમ રહે છે, પ્રશ્ન ઉઠાવ્યો છે કે મુક્ત દિશાને પામી ગયા પછી તો એ ભગવાન જેવો જ થઈ જાય છે, પછી શા વાસ્તે ઈશ્વરનો દાસ રહે છે. ભગવાન જેમ કાળ માયા કર્મથી સ્વતંત્ર બની જાય છે, ભગવાનને જેમ માયા લેપી શકતી નથી, કર્મ બંધન કરી શકતો નથી, કાળ ક્ષોભ કરી શકતો નથી, એ જ રીતે ભગવાનના ભક્તને પણ માયા કાળ કર્મ કોઈ કશું કરી શકતા નથી, એ મહાન બની જાય. પછી ભગવાનને આધીન રહેવાની જરૂર શું પડે છે, ભગવાનના દાસ થઈને રહે છે. તત્વ પરમાત્માના કૃષ્ણ સેવા મુક્તિ છે ગિમ્મતા, આમ લખ્યું છે. એનું કારણ એના ઉત્તરમાં પરમાત્મા એમ કીધું કે એ ભક્ત જ્યારે ભગવાનને ભજતો હતો, સમજતો હતો, ત્યારે સમજતા સમજતા એને ભગવાનને જેટલા મહાન સમજ્યા, જેટલા સ્વરૂપમાં સમજાતા એટલું સ્વરૂપ ભગવાને એને આપી દીધું. જેટલો પરમાત્માનો મહિમા સમજતો, મોટા સમજાતા એટલો એને મહાન બનાવી દીધો. જેટલું ભગવાનમાં ઐશ્વર્ય એને જાણ્યું હતું એટલું ઈશ્વરે એને ઐશ્વર્ય આપી દીધું. અને પછી એને ભગવાન સામું જોયું તો એને એમ થયું, મેં જે સમજ્યું હતું એ તો ઘણું ઓછું સમજ્યું હતું એમ. આ હા હા, હું જેટલું સમજ્યો હતો એટલું તો મને આપ્યું, મારા સામું જોઉં છો તો કાંઈ માય નહીં એટલું મારામાં તેજ, હમાય નહીં એટલું મારામાં રૂપ છે, મારાથી જીરવાય નહીં એટલું તો મારામાં ઐશ્વર્ય એને આપ્યું છે, પણ એમની સામું જોઈએ તો મારા કરતાં હજી તો અનંત ઘણું એનામ છે એમ. અને પછી બિચારો હાથ જોડીને બેહે છે, નહીતર બેહે બધા મુક્ત ભેગા થઈને ચૂંટણી કરો, આજ સુધી તમે ભગવાન રહ્યા, હવે અમે ફોર્મ ભરીએ હેઠા ઉતરી જાઉં, નથી હાલતું એટલે હાથ જોડીને બેઠા. જેનું હાલે છે કોઈ બેહેસ કે રે હાળી કર્યા વગેરે, પોદળામાં હાઠી કું ખોડે કે આપણું રિઝર્વેશન છે. આ જીવને નથી રહેવાય એમ, પણ ઈશ્વરની જયારે મહાનતા જોઈ, અને એટલે જ જયારે પરમાત્માનું લક્ષણ ગોપાલ સ્વામીએ કર્યું ત્યારે ગોપાલ સ્વામી એમ કીધું કે લક્ષા વધી મુક્ત પુરુષો, જેમની આજ્ઞામાં વર્તે છે એ સર્વોપરી ભગવાન છે, અને જેમને જોતા માત્ર નાડી પ્રાણી ખેંચાય અને જીવ સમાધિ અવસ્થાને પામી જાય, હે, અને અનેક ધામોમાં વિચરી આવે, પાત્ર કુપાત્ર નર નારી ગમે તેવા હોય, પવિત્ર અપવિત્ર પાપી પુણ્યશાળી લાખો માણસ સમાધિ થઈ જાય એના દર્શન માત્રથી, હે, એટલે એ સર્વોપરી ભગવાન છે એમ પ્રમાણ કર્યું હતું સંતોએ. સર્વેષામ આત્માના મચ્યું તો અદ્વિતીય બ્રહ્મ, એના જેવું કોઈ નથી એમ. જગતમાં કાળ છે, કર્મ છે, માયા છે, જીવ છે, મુક્તો છે, નિત્ય મુક્તો છે, અક્ષર છે, પુરુષ છે, બધાય છે, પણ ભગવાન જેવો એકય નથી, એના જેવા તો એક જ છે, એની સાથે કોઈ આવે એમ જ નથી, નથી એમય નથી. અદ્વિતીય બ્રહ્મ, એકમેવા અદ્વિતીય બ્રહ્મ. અદ્વિતીય એટલા માટે કીધું કે એના જેવો બીજો કોઈ નથી, એક જ ભગવાન છે એમ નહીં, અદ્વિતીય છે, એના જેવો કોઈ નથી એમ. આ જગતમાં એવી રીતે અદ્વૈતવાદમાં માનવામાં આવ્યું કે ભગવાન એક જ છે, બીજું કાંઈ નથી, સત્યમ બ્રહ્મ જગન મિથ્યા. એ લોકો એવું સ્વીકાર્યું કે સભરવૈરો બ્રહ્મ, તમને આ બધી માયા છે એવું મનાય છે એ જ બંધન છે, માયા નથી એવું માનો એટલે બધું બ્રહ્મ છે એમ માનો એટલે તમે બ્રહ્મ થઈ ગયા. તત્વમસી તે હું છું પતિ. પછી કઈ જાણવા કરવાનું રહેતું નથી. રામાનુજાચાર્યએ ખંડન કર્યું કે ના એમ નહીં, એવું નથી. પોતાને બ્રહ્મ માનીને ગમે એમ પછી મનમાની કરવી એમ નથી. જીવ કદાપી ભગવાન થઈ શકતો જ નથી, સિદ્ધાંત છે, ક્યારેય નહીં. એ પરમાત્માનો દાસ થઈ કાળક્રમણ માયાથી મુક્ત થઈ અને હરિધ્યાન પરાયણ થાય, મહાપરમાનંદને પામે, પણ ઈશ્વર ન થઈ શકે. મહારાજે કીધું કે જીવ ભગવાન થઈ જાય તો ભગવાન ઘણા થાય. હે, અંત્યના છેલ્લા વચનામાં શ્રીજી મારે શંકા ઉઠાવી, આ તો ઘણાય ભગવાન થાય અને પછી ઝાઝા ભગવાન થઈને બાંધે ઝઘડો કરે. એ કેવો ઝઘડો કરે? એક કે આ સાલે વરસાદ વરસાવો છે ને બીજો કે નથી વરસાવો, તમે કહો એમ થાય છે? મીટિંગ જ ન આળે, બોલો, નથી મીટિંગ ઉઠાતી જ્યાં હોય ને? કાંઈ કહેવાય કે રાખો મીટિંગ, રાખે મીટિંગ, ન થાય ફિટિંગ એટલે ઉભા થઈને ભાગે. એ દહ દહ મીટિંગે માંડ એક કામ થાય. એ કેટલી મીટિંગો તો મુલતવી રાખવામાં આવે, બે માથા ભરે માણે આવી ગયા ને તો કઈ વાત કાઢતા નહીં, ફાવશું નહીં, બોર્ડ મારી દો. અયોગ્ય સંજોગોને કારણે મીટિંગ મુલતવી રાખવામાં આવી છે. બહુ સારું, મુલતવો જવા દો. આપણને બહુ ખબર નહીં પણ આ મંદિરની જગ્યા મેળવી હતી ને, બહુ મીટિંગો કરી લોકોએ. એ કે 27 તારીખ આવી જજો, પછી કે ન ફાવે 5 તારીખ નક્કી ત્યાં જાવી ને તો કે હવે ડખો થઈ ગયો, આવું થયું તેવું થયું, ચૂંટણી આવે છે માથે એટલે નો થયું આમ થયું, થાકી ગયા મીટિંગો કરી કરીને. ઝાઝા ભગવાન થાય તો નકરી મીટિંગ જ થાય ને. એ આ લોકો એમ કે વરસાદ વરસ્યો નથી, કાંઈ પાક્યું નથી, ઈવડાય એમ કે હજી મીટિંગમાં પાસ થયું નથી. એ 5-15 મીટિંગ કરે તો એ માણા મરી જાય, પાણી વગીન્યા ને વરસાદ વગીન્યા ને હવા વગીન્યા. એટલે ભગવાન તો એક જ છે, કોઈ બીજો થાય એમ જ નથી. એક કે માણસના ધર્મ પશુમાં પ્રવર્તન, બીજો કે પશુના ધર્મ માણસમાં કરીશ, મને ભાવે એમ કરીશ. એટલે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, બીજા બધા એને આધીન છે, છે ખરા પણ બધા આધીન. એ કે એમ જ થાય, એકનું જ આંક્યું હાલે, બીજાનું કોઈનું હાલે જ નહીં. અને એમ કહ્યું કે કેવી રીતે બીજી વસ્તુઓ છે છતાંય એના જેવી નથી, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. તો લોકવાણીમાં પણ પ્રયોગો પ્રસિદ્ધ છે કે અહીંથી તમને કંઈક જોવા મોકલે કે માણસ નીચે બેઠો હોય ને ઉપલે માળે જોવા મોકલે કે ઘરમાં કોઈને મોકલે કે તું જોયા ઘરમાં કોઈ છે, તો એ ઘરમાં જોઈને આવીને એમ કે ત્યાં એક મનજીભાઈ બેઠા છે, બીજું કોઈ નથી. પછી ઓલો માણસ ઊભો થઈને એને સાથે લઈને જાય, ગાલતો આ મનજીભાઈ બેઠા છે ને, તો હા તું કહે ને બીજું કોઈ નથી, આ ઘંટી નથી, આ પટારો નથી, બોલ તને ખબર નથી જો આ જીવડું છે કે નહીં, આ મકોડો છે કે નહીં? ભાઈ ઓલો તરત કે એ તો બધું છે જ ને, પણ મનજીભાઈ જેવો બીજો કોઈ અહીં નથી એમ. એક દ્વિતીય બ્રહ્મ, એક ભગવાન છે એના જેવો બીજો કોઈ નથી એમ. બીજું બધું ઘણું, ભગવાન જેવા તો એક ભગવાન જ છે. માટે એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજી પરમાત્માના સ્વરૂપમાં જોડાવું. ભગવાન કહે છે કે માં સંતી એક મેવા અદ્વિતીય બ્રહ્મ. શ્રીજી મહારાજે લોયાના 13માં કીધું કે ભગવાન જેવા થઈ જવાતું હોય તો હાથની આંગળી ફાટી જાય, તાળી ઉપાડી પડીને ભજન શું કામ કરીએ, નથી થવાતું. શ્રેયસે ભુવિ લોકાનામ યો તારાન વિભર્તિ છ અનેક કલ્યાણ ગુણસ્ય જ્ઞેય પુરુષોત્તમઃ. હવે એક બીજી વાત કરી કે આવા જે પરમ તત્વ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, અનંત કોટી બ્રહ્માંડ જેમાં ઉડતા ફરે છે એવા અક્ષરના પણ આધાર, સર્વના અંતર્યામી, સર્વના નિયમતા, સર્વમાં વ્યાપક, અંતર બહાર બધે વિલસી રહેલા એવા પરમ તત્વ જે ભગવાન છે તે લોકાનામ શ્રેય છે, જીવાત્માઓના કલ્યાણ માટે ધરતી ઉપર અવતાર લે છે. પરમાત્માએ આ જગત સર્જ્યું, જગત સર્જ્યા પછી જીવ ઉપર કરુણા કરી અને ભગવાને બ્રહ્માદિકો દ્વારા વેદની પ્રવૃત્તિ કરાવી અને વેદાદિકનું જ્ઞાન જીવાત્માને સમજાવવા માટે, પોતાનું સ્વરૂપ સમજાવવા માટે પાછા પ્રભુ કરુણા કરીને પોતે આપણી ભેળા આવે છે. આપણને ઈશ્વરે માણસનો અવતાર આપ્યો અને પછી વેદરૂપી દીપ આપ્યો અંધારાને ટાળવા, અજ્ઞાનરૂપી, અને પછી ભગવાને એવી કોશિશ કરી કે તમે મને સમજી માણસમાંથી મુક્ત બનો, તમે મારા જેવા બનો.
નિર્બંધન બનો. પછી આપણે આ ઘણા વર્ષ રહ્યા પણ એ વાતમાં કઈ સમજ્યા જ નહીં. માણા મટીને આપણે દેવ થવાનું વાતમાં કઈ સમજ્યા નહીં. પછી ભગવાનને એમ થયું કે આ લોકો માણા મટીને મુક્ત નહીં થાય. પછી આપણને માણસ મટાડવા માટે હરિ માણસ બન્યા. એ અવતાર લઈને આવ્યા. એ આપણા ભેળા આપણી જેવા થઈને આવ્યા. એ આપણા જેવા થઈને આપણી ભેળા આવ્યા એનો અર્થ એ છે કે આપણને એના જેવા કરવા આવ્યા છે. આપણે જેવા થઈ જવા ન થવા. એ નિર્બંધ છે. આપણે બંધન વાળા છીએ. આપણને નિર્બંધ બનાવવા માટે એ પોતે બંધન જાણે પામ્યા હોય એમ માનવ લીલા કરે છે. અહીંયા આવીને માણસ જેવા માણસ લાગે. એટલે કે છે અવતારાન બિભરતી, ભગવાન અવતાર લે છે ભક્તને માટે. ઘણા લોકો આ મત નથી માનતા. ઘણા એમ કે છે કે ભગવાન કોઈ દી આવે જ નહીં, ખોટી વાત. ભગવાનને શું પડી છે આવે. અને એમાંય મુસ્લિમ લોકોનો મત એવો, ખુદા કોઈ દી અવતાર ન લે, ખુદા કોઈ દી આવે જ નહીં ધરતી ઉપર. એ શું કરવા આવે કે પેગંબરને મોકલી દે. કામ કરવું હોય તો પેગમ્બરને કહી દે જાઓ આટલું કરી આવો, એટલે એ આવીને કરી જાય. ખુદા કોઈ દી આવી ન આવે, ગંદવાડામાં આવતા જ ખુદા એમ કે છે. અને એમ કહેવાય છે કે એકવાર તો બિરબલને ને બાદશાહને બેને આ સંવાદ થઈ ગયો. બાદશાહ બિરબલને કહે, બિરબલ તમારા હિન્દુમાં એવું કીધું છે કે ભગવાન અવતાર લઈને આવે, કોઈ દી ભગવાન આવતા છે કે આવા નવા ગપ્પા તમારા શાસ્ત્રમાં છે. બિરબલ કે ન આવે એવું બને નહીં. તો કે નહીં, ખુદા કોઈ દી આવે જ નહીં ધરતી ઉપર. બિરબલ કે આવે મહારાજ. તો કે ના, એ મને મનાય નહીં એમ. પ્રેક્ટિકલ કરી બતાવ્યું કે બિરબલ કે તો કોક દાડો કરી બતાવીશું બસ. તો કે ના, અત્યારે જ કહેતો કે અત્યારે ન થાય. ખુદા આવે જ નહીં બાદશાહ કે ખોટું છે. પેગંબર મોકલી દે, એક માણસ મોકલી દે ઓલિયો ગમે, કે જાઓ કામ કરી આવો. તમારે શાસ્ત્રમાં લખ્યું છે ભગવાન ધર્મ થાપવા આવે છે, ને ભગવાન પાપ વધી જાય ત્યારે પાપનો નાશ કરવા આવે છે, ને રાક્ષસોને મારવા આવે છે. ને એક માણા મોકલી દે, બધું ધર્મ થાપી દે, માણા મારી નાખે, ને બધું કરી નાખે, ન કરી નાખે એમ ભગવાન આવે. બિરબલ કે એવું નથી, અમારા ઠાકોરજી છે એ આ ધરતી ઉપર આવે છે, એ પોતાના ભક્તને લાડ લડાવવા આવે છે. તો કે એ કાંઈ ન મને. હા, કે ભક્ત દુઃખી હોય ત્યારે એને બચાવવા આવે છે. તો કે ભક્ત દુઃખી હોય ને ભગવાનને ધક્કો થાય ને ભગવાન ધડાધડ આવે એ ન બને. કોઈ ભગત દુઃખી થયો હોય તો માણસ મોકલી દે. આ જગતમાં મોટા માણસો છે, એમાં કોઈક માંદા પડે તો એને માણસ મોકલી દે, કે પોતે દોડતા નથી. દલીલ મૂકે નહીં, દલીલ બાદશાહ. બિરબલને એમ થયું કે આને સમજાવે છૂટી ગયો છે. પછી એને આઈડિયા અજમાવ્યો. બાદશાહનો એક દીકરો હતો શાહજાદો, એના જેવું જ બિરબલે પુતળું બનાવડાવ્યું મીણનું અસલ. અને દાસીને કીધું કે આ પુતળું રમાડતા રમાડતા ત્યારે બગીચામાં આવવાનું. રોજ સાંજ વખતે બગીચામાં બે ફુવારા ને કુંડ ને પાણીના એવું બધું ત્યાં હતું. બિરબલે એને સમજાવ્યું કે આ પુતળું છે ને છોકરાનું, શાહજાદાનું, રાજકુંવરનું, એ ત્યારે રમાડવાનું. અને બાદશાહના અમે બધા અહીં બેઠા હોય મિટિંગમાં, અને બાદશાહના દેખતા એ આ કુંડમાં નાખી દેવાનું, પાણીમાં પડી ગયું હોય દેખાવ કરવાનો એમ. તો હા, તો કાંઈ વાંધો નહીં. પણ કે પછી મારે માથે તો બિરબલ કે હું બેઠો છું ને, તો વાંધો નહીં આવે ને. તો વાંધો નહીં આવવા દો. પછી કાંઈ સારું, એ પોતળું રમાડતી રમાડતી દાસી આવી. અને આ બધા ઉમરાવો ને મંત્રીઓ ને રાજા ને બધા બેઠેલા બગીચામાં, ત્યાં ફુવારો ને મોટો પાણીનો કુંડ. આ રમાડતી રમાડતી નહીં આવીને આમ નજર રાજાની, છોકરો વાલો બહુ ને એટલે આમ જોયા કરે. એમ રમાડતા રમાડતા જાણે દેખાવો એવો કર્યો કે છોકરો કુંડમાં પડી ગયો એમ. અને એ જ્યાં રાજાનો છોકરો કુંડમાં પડ્યો એટલે તરત જ બાદશાહ એકદમ ઉભો થઈને ધોળીને કુંડમાં પડ્યો અને છોકરાને બહાર કાઢી લીધો. અને જ્યાં આમ જોયું ત્યાં તો મીણનું પૂતળું, અને ગરમ થઈ ગયો દાસી માટે. આ શું છે દાસી કે આમાં મારો કાંઈ વાંક નથી, વાંક બધો બિરબલનો. બિરબલને કે છે કે આ શું. તો કે મહારાજ આણકોર આવો, આણકોર હેઠા બે હોય નાખી દો. એ ક્યાં દીકરો તમારો, અહીંયા તમે કહેતા હતા ને ખુદા અવતાર ન લે એમ, માણા મોકલી દે. અહીં તમારી આગળ પ્રધાન હતો, મંત્રી હતો, હું હતો, ઘણા બેઠા હતા, કુંડમાં મોકલી દેવા હતા ને, તમે હું કામ પડ્યા. અરે પણ કે રહેવા એ કેમ છોકરો પડી જાય. તારે એમ કે ભગવાનને નથી રહેવાતું. જયારે ભક્ત દુઃખી થાય ને ત્યારે ઈશ્વરથી રહેવાતું નથી, આવી જાય તરત જ. તમારે ન રહેવાનું ને તો ન રહેવાનું, તો કે એમ જ હરિને નથી રહેવાતું કે એટલે અવતાર લે છે. હવે ઉતરું ગલત હોય કે પ્રેક્ટિકલ કરાયું. શ્રેયસે ભૂવિ લોકાનામ યો અવતારાન બિભરતી ચ, જીવાત્માના કલ્યાણ માટે હરિ અવતાર લેશે ધરતી પર. અનેક કલ્યાણ ગુણસ જ્ઞેય પુરુષોત્તમ, અને એ પરમાત્મા અવતાર લઈને જયારે આવે છે ત્યારે એમાં તમામ ગુણો હોય છે. પોતાનું ધામ, મુક્તો, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય સહિત જ ધરતી ઉપર આવે છે. હા, અનેક કલ્યાણ ગુણ ગણ અને સજ્ઞેય પુરુષોત્તમ, અને એને પુરુષોત્તમ જાણવા, એ ભગવાનની ઉપાસના કરવી, ભક્તિ કરવી, તો જીવનું કલ્યાણ થાય. શ્રી કૃષ્ણે સોક્ષર પુરુષાત્મના સ્વશક્તિ મૂલ પ્રકૃતિ સમીક્ષતે શિશ્રુક્ષુરેવા ગણિતાંડ લોકાંધત્તે ચ સાગર્ભમથે ક્ષણાત્મકમ. આવી રીતે ભગવાનના સ્વરૂપને સમજાવી હવે ભગવાનની વિભૂતિને સમજાવે છે, અને એ પણ ભગવાનની મોટપ બતાવવા માટે, ભગવાનની શ્રેષ્ઠતા બતાવવા માટે પરમાત્માની વિભૂતિનું વર્ણન કરે છે. ભાવ લાંબુ ઉત્પત્તિનો પ્રકાર બતાવે છે આખો. એ ખરેખર સમજવા જેવું છે, સાંભળવા જેવું છે. ભગવાન બોલે છે કે માં, એ અક્ષરધામમાં પોતાના બ્રહ્મમહોલમાં બેઠેલા એવા પરમાત્માએ અક્ષર બ્રહ્મ દ્વારા અક્ષર પુરુષ થકી મૂળ માયાનું સમીક્ષણ કર્યું. ઈક્ષણ એટલે જોયું. જ્યારે પરમાત્માને ઈચ્છા થઈ કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એવા ભગવાનને જ્યારે એમ થયું, એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એક છું તો અનેક થાવ. જે દિવસે આત્યંતિક પ્રલય હતો કાંઈ પણ ઉત્પત્તિ નહોતી, આત્મા અને માયા બધા સુસુપ્તિવત થઈને પરમાત્માના ધામરૂપ અક્ષરના એક મુક્ત પુરુષમાં બધું જ્યારે લીન થયું હતું ત્યારે ભગવાનને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ, અને એ વખતે ભગવાને અક્ષર દ્વારા પુરુષ મારફતે મહામાયાની સામું જોયું. થોડુંક ધ્યાન આપજો. મહામાયાની સામું જોયું ત્યારે મહામાયામાં ચેતના પ્રગટી, ક્ષોભ થયો, અને મહામાયાએ સંકલ્પાત્મક ગર્ભધારણ કર્યો. મહામાયાએ ગર્ભધારણ કર્યો, અને એ મહામાયાએ પછી સહપુરુષાણી પ્રધાન તત્વાની કોટી સહ, પુરુષે સાથે પ્રધાન એવા અસંખ્યાત જોડલાઓ ઉત્પન્ન કર્યા, કોઈ સીમા નહીં. એટલે હવે સમજવાની બાબત અહીં એટલી છે કે ભગવાન પોતે સૃષ્ટિ કરતા નથી, અક્ષર દ્વારા પુરુષમાં પ્રવેશીને માયા સામું જોયું, એટલે પુરુષાત્મના તેને વીર્યમાં ધત્ત વીર્યવાન, પુરુષ દ્વારે માયામાં વીર્ય ધારણ કર્યું, માયાએ ગર્ભ ધારણ કર્યો. હા, આ સમીક્ષણ ઈચ્છા માત્ર સમજવું, ગર્ભ પણ સંકલ્પાત્મક સમજવો, માનસ સમજવો. હવે આવી રીતે માયાએ ગર્ભ ધારણ કર્યો, પરમાત્મા મૂળ ઉત્પત્તિના ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે. ભગવાન નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ માયા છે એવી સમજણ કદાપી ભગવાનના ભક્તોએ રાખવી નહીં. આ બધું ભગવાન કરાવે છે એટલે પોતે કરતા નથી એમ કહેવાય, અને એના સિવાય કોઈથી કાંઈ થઈ શકે એમ નથી એટલે ભગવાન જ બધું કરે છે એમ કહેવાય. એટલે ભગવાનને કરતા પણ કહેવાય ને અકર્તા પણ કહેવાય. કરતા એટલા માટે કે એને અવલંબીને જ ક્રિયા થાય, એને મૂકીને કોઈથી કાંઈ ન થાય, એટલે ભગવાન કરતા છે. અને ભગવાન પંડ્ય કાંઈ નથી કરતા, બીજા દ્વારા બધી સૃષ્ટિ વગેરે કરાવે છે, એટલે હરિ અકર્તા છે ટૂંકા અર્થમાં. એટલે ભગવાને અક્ષર પુરુષ દ્વારા વીર્ય માયાને વિશે ધારણ કર્યું, અને એ માયામાં ગર્ભ રહ્યો, અને એ ગર્ભમાંથી અનંત કોટી પ્રધાન તત્વ ઉભા થયા, અને સહપુરુષાણી પાછા પોતપોતાના પુરુષો પોતાની સાથે, પ્રધાન એટલે માયા પ્રકૃતિ, અને એકલી નહીં જોડલા, એક પુરુષ ને એક સ્ત્રી, એક પુરુષ ને એક સ્ત્રી, એક પુરુષ ને એક સ્ત્રી, કેટલા ઉત્પન્ન થયા તો કે એની કોઈ ગણતરી જ નહીં, માપ જ નહીં.
હવે ભગવાન અક્ષરમાં આવ્યા, અક્ષરમાંથી પુરુષમાં આવ્યા, અને પુરુષ દ્વારાથી માયામાં
ભગવાન પ્રવેશા, માયામાં ક્ષોભ થયો, અને માયામાંથી પ્રધાન પુરુષ જેનીમાં તો ભગવાન પાછા એમાં અન્વય આવ્યા. આ ઉત્પત્તિ થતી જાય છે, અને જેમ જેમ ઉત્પત્તિ થતી જાય એમ પરમાત્મા અન્વિત થતા જાય છે. અને પાછું એ બી સમજવું રહ્યું કે ભગવાન જેમ અન્વય થતા જાય છે એમ જેટલા જેટલા તત્વો એમાંથી નીકળતા જાય છે એ બધા અન્વિત જ હોય છે. ભગવાન અક્ષરમાં છે, અને અક્ષર સાથે ભગવાન પુરુષમાં આવ્યા, અને પુરુષ અક્ષર ને ભગવાન સાથે બધા માયામાં આવ્યા, અને માયા ભગવાન અક્ષર પુરુષ એ બધા ત્યાંથી આગળ પ્રધાન અને પુરુષમાં આવ્યા. એટલે એક એક તત્વ આમના આમ લંબાણ વાળું થતું જાય. ઉત્પત્તિનો પ્રકાર બતાવે છે. આવી રીતે જગતના કારણ એવા જે ભગવાન, તેમાંથી સૃષ્ટિનો પ્રારંભ થયો, અને એ પ્રધાન પુરુષોમાંથી મહત્તત્વ થયું, અને એમાંથી બ્રહ્માંડાની બહુની ઇત્થમ સંભવતી હરિ ઈચ્છયા, એવી રીતે અનેક બ્રહ્માંડો ભગવાનની ઈચ્છાથી ઉત્પન્ન થાય છે. તત્ર એકસ્યાપી અનુક્રમેણ સંભવમ કથયામી તે માં, એ અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે એમાંથી હું તમને એક બ્રહ્માંડની વાત કરું છું. અનેક બ્રહ્માંડની કથા કહેવાને કોઈ સમર્થ નથી, પરંતુ એક બ્રહ્માંડની કથા એ વિસ્તારથી કહેવાને કોઈ સમર્થ નથી, માટે હું સંક્ષેપથી તમને એક બ્રહ્માંડની ઉત્પત્તિ કહું છું. એકસ્યાપ્ય અદભુતમ વક્તુમ વિસ્તરણ ન શક્યતે અત સંક્ષેપતો માતર તદુ ઉત્પત્તિર્મયો ઉચ્યતે. સંક્ષેપમાં કહું છું, પ્રધાન તત્વા તસ્માત તુ પુમ દ્રષ્ટા ત્રિગુણાત્મકા જગદ અંકુર રૂપમ હિ મહત્તત્વમ પ્રજાયતે. હવે ભગવાન અક્ષરધામમાં બેઠા છે, ત્યાંથી અક્ષર પુરુષ દ્વારા તેમને માયા સામું જોયું, માયામાં ગર્ભ રહ્યો, અને માયામાંથી અનંત પ્રધાન અને પુરુષ જોડલા ઉત્પન્ન થયા ત્યાં સુધી આપણે આવ્યા. હવે એક એક જોડલામાંથી એક એક બ્રહ્માંડ સર્જાણું છે એ કથા જુદી જુદી ભગવાન કહે છે. હવે એક જ બ્રહ્માંડની ઉત્પત્તિ કહે છે એવી રીતે તમારે અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સમજી લેવાની, થાલી પુલક ન્યાય ન. જેમ બે મણ ચોખા તપેલા એ ઘરે ચડવા મૂક્યા હોય, એમાંથી એક જ ચોખ્ખો દબીને જોઈ લેવાનું, ચડ્યો છે કે નહીં, એક ચડી ગયો બધા ચડી ગયા, પછી એક એકને બહાર કાઢીને દબાવવાના નહીં. થાળી પુલક ન્યાય કહેવાય. એક બ્રહ્માંડની ઉત્પત્તિ તમને બતાવે છે એટલે એમાંથી સમજી લેવાનું કે બધાએ બ્રહ્માંડો આવી રીતે ઉત્પન્ન થયા છે. હા, પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે ચોખા ચડ્યા છે કે નથી ચડ્યા એ બધાએ દબાવવા ન જોઈએ, પણ ભડથું કરતા હો તો એક એક રીંગણું દબીને જોવું જોઈએ. એક સડી ગયું એટલે બધા સડી ગયા એમ કરીને કાઢી લ્યો ને તો કંઈક બળી ગયો, કંઈક કાચારી હોય, કારણ કે નાના મોટા હોય ને એની સાઈઝ હરકી ન હોય. આ તો બધું એક હરખું છે એટલે બધું જ જોવાની જરૂર નથી. ભગવાન કહે છે કે માં એક બ્રહ્માંડની ઉત્પત્તિ તમને કહું છું. પ્રધાન તત્વા તસ્માસ્તુ પુમ દ્રષ્ટા ગુણાત્મકા જગદ અંકુ રૂપમ હિ મહત્તત્વમ પ્રજાયતે. પ્રધાન તત્વમાંથી પુરુષ દ્વારા, પુરુષની દ્રષ્ટિ દ્વારા ત્રિગુણાત્મક ત્રણ ગુણો સહિત એવું જગતના અંકુર રૂપ, જગતના અંકુર રૂપ એટલે પ્રથમ સ્થિતિમાં આ પૃથ્વીમાં બી નાખીએ અને એ બી છે તે પલળીને પોચવું પડે એવી સ્થિતિ કહેવાય, એવું મહત્તત્વ ઉત્પન્ન થયું છે. પ્રથમ એકી સાથે મહત્તત્વ ઉત્પન્ન થાય છે. હવે એમાંથી પછી વિભાગ પડે છે ધીમે ધીમે. પ્રધાન એના આવૃતા અસ્માત વાસુદેવ ઇચ્છયા સતી. ભગવાન કહે છે કે હે માં, હે સતી, ભગવાનની ઈચ્છાથી પ્રધાન તત્વથી આવૃત્ત એવું જે આ મહત્તત્વ, એમાંથી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. એ ક્રમશ એમાં બધા અન્વિત જ છે, એનાથી આવૃત એમ લખે છે. ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો છે, સાત્વિક અહંકાર, રાજસ અહંકાર ને તામસ અહંકાર. યથા પ્રધાન એને મહાન મહતા છે તથાવૃત, જેવી રીતે પ્રધાન તત્વથી મહત્તત્વ આવૃત છે એવી જ રીતે મહત્તત્વ વગેરે તમામ ઉપરી તત્વથી આવૃત પાછા આ અહંકાર છે ત્રણેય પ્રકારનો, એવી રીતે સમજવું. અહંકારા તામસાદ વાસુદેવ ઇચ્છિયાય શબ્દો ભવતી તસ્માત ખમ જાય તે શબ્દ માત્ર કમ. હવે ભગવાનની ઈચ્છાથી તામસ નામના અહંકારમાંથી શબ્દ ઉત્પન્ન થયો, પણ એ શબ્દ કેવો, સ્ફૂટ નહીં, બિલકુલ સ્પષ્ટ નહીં. જેમ આપણે દૂધ મેળવવું હોય ને દૂધ, તો દહીં ના થયું હોય ને દૂધય ના રહ્યું હોય ને વચમાં ના થાય, વચમાં પરિસ્થિતિ, એવી રીતનો શબ્દ ઉત્પન્ન થાય એમાંથી. એટલે અતિશય ક્લીન નહીં, ચોખ્ખો નહીં. હવે એ શબ્દમાંથી આકાશ ઉત્પન્ન થાય છે, અને પાછો એ શબ્દ છે એ આકાશનો ગુણ થાય છે. જોકે આકાશ શબ્દમાંથી આકાશ થાય છે એમ ન કહેવાય, પણ એમ કહેવાય કે શબ્દ આકાશ રૂપે થઈ જાય છે. એને પછી પાછો આકાશનો ગુણ શબ્દ થાય છે, એની માત્રા રહેશે. આવી રીતે ગુણ અને દ્રવ્ય, આકાશ છે એ દ્રવ્ય છે અને શબ્દ છે એનો ગુણ છે. અને વાસ્તવિકમાં શબ્દ એ આકાશના પહેલાનો ભાગ છે, એટલે એનું કારણ પણ કહેવાય, અને પાછો આકાશમાં અન્વિત થાય છે અને આકાશનો ગુણ પણ થાય છે. એવી રીતે શબ્દ સમજવો. અને શબ્દ માત્ર કમ, શબ્દ છે માત્ર જેની એવો આકાશ. અને પછી તામસા અહંકારમાંથી એ આકાશમાંથી શબ્દ માત્ર કા સ્પર્શ, પછી ધીમે ધીમે આગળ વધતી જાય છે સૃષ્ટિ. શબ્દમાંથી આકાશ થયો, આકાશમાંથી સ્પર્શ થાય છે, અને સ્પર્શમાંથી વાયુ ઉત્પન્ન થાય છે, અને પાછો એ વાયુનો ગુણ એ સ્પર્શ છે, એની માત્રા સ્પર્શ છે. પછી આકાશ વગેરેથી આવૃત એવો જે વાયુ, એ વાયુમાંથી રૂપ ઉત્પન્ન થાય છે, રૂપમાંથી તેજ ઉત્પન્ન થાય છે, અને પાછો એનાથી આવૃત એ જે તેજ, એ તેજમાંથી પાછો રસ ઉત્પન્ન થાય છે, અને એ રસમાંથી પાછું જળ ઉત્પન્ન થાય છે, અને એ જળમાંથી ગંધ ઉત્પન્ન થાય છે, અને ગંધમાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. આ પૃથ્વી અંતિમ કહે છે ને, ઓલા ગેસના કૂવામાંથી બધું નીકળે ને એમાંથી પેટ્રોલ થાય ને પછી એમાંથી સહેજ કદડા જેવું એનું કરૂડ થાય ને ડીઝલ થાય ને પછી હાવ છેલ્લે કદડો રે એનો ડામર થાય, એમ થતા 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 હાવ કસરો રહ્યો ને એ આ પૃથ્વી થઈ, એ ડામર. પણ ડામરમાં તમે જુઓ ને તો કરૂડની ગંધ આવે, પેટ્રોલની ગંધ આવે, એમાં કેરોસીનની ગંધ આવે, ડામરમાં બધું હોય. એમાં પૃથ્વીમાં પાછું પાણી ભેગું આવ્યું હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એના ઉપરી તમામ પદાર્થોનો ભેગ પૃથ્વીમાં પાછો આવ્યો હોય. આ છેલ્લું તત્વ પૃથ્વી છે, અને એ પૃથ્વીમાં જ પાછા આપણે થયા, મળનો મળ. હે, અને એમાં પાછું એકા બીજી મેં તો બહુ થયું, તમે તો બહુ રૂપાળા. ત્યારે હરીને હસવું બહુ આવ્યું, આને તો લગાડી ગયે છે, સમજ્યા નહીં કાંઈ, જીવ કાંઈ ન સમજ્યા. તસ્મા તેજો રૂપમાત્રમ જાય તે વાયુના આવૃત્તમ તેજસ રસ રસમા દાપસ્તુ રસમાત્ર કા ઉત્પદ્યંતે તો સંતિ વેષ્ટિતા તેન તેજસા અદભ્યો ગંધ તતપ પૃથ્વી જાય તે ગંધ માત્રિકા અદ્વિ સંવેષ્ટિતા પૃથ્વી વિશેષાખ્યાચ ગચ્છતે. અને પૃથ્વીને વિશેષ એવા નામથી પણ કહેવામાં આવે છે. આકાશાદિની પંચાત્ર મહાભૂતાભિધાની ચ શબ્દાદે ચ કથ્યંતે પંચતન માત્રકા ઇતિ. ભગવાન કહે છે કે માં, આકાશ વગેરે જે પાંચ કીધા, પૃથ્વી જળ તેજવાયુ અને આકાશ, એને પંચ મહાભૂત કહેવામાં આવે છે. અને એની જે માત્રાઓ છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એને એની તન્માત્રા કહેવામાં આવે છે. હા, અને આપણે પછી એને પંચ વિષયક પણ કહીએ છીએ, એ આપણી ભાષામાં, યાની ભાષામાં નહીં. અહંકાર રાજદાસ્તુ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. આ તામસ અહંકારમાંથી આટલું ક્રમશ ઉત્પન્ન થયું, સમજવાનું આવી રીતે. ઘણા માણસો આમ નથી સમજતા, ઘણા એમ સમજે છે કે તામસ અહંકારમાંથી આ બધા એ ગાયરે છે, એમ પાંચેય એમ નથી. પૃથ્વી જળ તેજવાયુ અને આકાશ એમાંથી એ ગાયરે ઉત્પન્ન થયા એવું નથી. આવી રીતે ઉત્પન્ન થયા છે, શબ્દ શબ્દમાંથી આકાશ, આકાશમાંથી સ્પર્શ, સ્પર્શમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી રૂપ. એવી રીતે એક પછી થઈ પૃથ્વી સુધી. અને પાછા જયારે પ્રલય થાય ને ત્યારે પણ એમ જ થાય છે, જે રીતે ઉત્પન્ન થાય છે એ રીતે લય થાય છે. પ્રલય થાય ત્યારે પૃથ્વી છે એ પ્રથમ આખી પૃથ્વી ઓગળી જાય, હે, અને ગંધરૂપે થઈ જાય, એ જળમાં ભળી જાય. હા, જળ પછી અતિશય લીન તેજમાં થઈ જાય. એવી રીતે એક પછી એક પછી એક બધું તેજ લીન થતું થતું ઠેઠ સુધી લીન થઈ જાય છે, અને એટલે તેને પ્રલય કહેવામાં આવે છે. આપણે નાશ થાય છે એમ બોલીએ છીએ ને, એ આપણું આમ સંપૂર્ણ સત્ય નથી. નાશ નથી થતો, લય થાય છે. નાશ થવું ને લય થવું એ બે અર્થમાં ફેર છે. નાશ થઈ જવું એટલે વસ્તુ તત્વ ખલાસ થઈ જવું, અને લય થવું એટલે તો એમાં લય થઈ જવું, એટલે ક્યારેક નીકળે ખરું એમ. આ જગત પાછું લય થાય ને પાછું નીકળે, નીકળે પાછું વળી લય થાય ને પાછું નીકળે, એવી રીતે ચાલ્યા કરે. આ જુઓ ને, આ પૃથ્વીમાંથી અનાજ થાય ને અનાજના રોટલા થાય ને રોટલા માણા ખાય ને ખાય એમાંથી ખાતર થાય ને ખાતરમાંથી અનાજ થાય, એ પાછું ખાય ને પાછું ખાતર થાય ને અનાજ થાય ને ખાય ને ખાતર થાય, એ બધું લય જ થાય ને પાછા માલ્યા કરે. આનંદ કોણ ના પાડે એમ છે, ગમે એને બોલાવી લેવો કે આ ખોટું છે. ભલે એવું થાય કે આપણે એવું ખાઈએ છીએ પણ એ હાસું છે, એ તો છે જ, એમ જ છે. એવી રીતે આ બધું લય થયું કહેવાય, કારણ કે નાશ તો કશું થતું જ નથી, માયાનો નાશ નથી. માયા નાશ થઈ જાય તો પછી ઉત્પત્તિ સંભવે જ નહીં એમ. આ લય થાય ને ઉત્પન્ન થાય, લય થાય ને ઉત્પન્ન થાય. આપણે જન્મીન મરીએ, જન્મીન મરીએ, જ્યાં હોય ને જેવા કર્મ કર્યા એવા પાછા દખી થાય. છોકરાને બહેરાને કૂટણાને ધંધાને પૈસાને બંગલાને પાછ તપલીને ટોલી જાય. હમણાં મેં દવાખાને ગયા ત્યાં કૂતરું રાડ્યું નાખતું હતું, થોડીક વાર થઈ ત્યાં મરી ગયું. મેં કીધું આનો આ જન્મ પૂરો થયો, બીજાને મોઢું ફાટ્યું રહેલું, કોઈ પાટા પીંડી કે એને દવા નહોતું કરાવતું. બોલો, હા ડોક્ટરને માણાની દવા કરવાની ટાણે પડી જાય, એટલા બધા ડોક્ટરો અત્યારે બજારે કાંઈ હા ખાવાની નવરાઈ નથી. એમાં પશુ પંખીને પ્રાણીને બિચારાને હાજે માંદે કોણ દવા કરે. આપણે તો માણસનો અવતાર છે એટલે હાજા માંદા થાય એટલે તરત ઇન્જેક્શન ને ડોક્ટર ને ફલાણા ને ફોન ને આ ને તેન બ્લડ ટેસ્ટિંગ ને આ ને દીકડું. હવે કૂતરું બિચારું માંદું પીડ્યું હોય, શરદી થઈ ગઈ હોય, તેને કોણ પાટો બાંધે, કોણ ટેસ્ટ કરે, કોણ કોણ લઈ જાય ને ક્યાં લઈ જાય. હા પાડેલું હોય તો દવા કરે. બોલો, પાડેલા હોય તો દવા કરે, બાકી એ બીજાની દવા કોણ કરે. અને કદાચ ભગવાનને કેવું, કૂતરાનો અવતાર આપતો હારા ઘરે પાડેલો કૂતરો આપજે એમ. હાબુથી નવરાવે તો ખરા. કેવું છે આ જગતમાં? માટે મારો કહેવાનો અર્થ એ છે કે અનેક જન્મમાં અનેક પીડા સહન કરવી પડે છે, અને એનું બધું કોઈ પણ જો કારણ હોય તો અજ્ઞાન જ એમ, બીજું કોઈ કારણ જ નથી. અહંકાર તો રાજસાસ્તુ પંચ જ્ઞાનેન્દ્રિયાણી પંચ કર્મેન્દ્રિયાણી અંબ પ્રાણો બુદ્ધિષ્ઠ જાયતે. ભગવાન કહે છે કે માં પછી રાજસ અહંકારમાંથી તો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે રાજસ અહંકારમાંથી. પછી પ્રાણ ઉત્પન્ન થાય છે અને બુદ્ધિ ઉત્પન્ન થાય છે રાજસ અહંકારમાંથી. હવે ઇન્દ્રિયોના નામ આપે છે, કાન, ચામડી, આંખ, જીભ અને નાક, આ જ્ઞાન ઇન્દ્રિયો કહેવાય છે. મેં સવારે પણ કહ્યું, વાક, દો, પાદ, ઉપસ્થ, પાયું કર્મેન્દ્રિયાણી, વાણી, હાથ, પગ, ગુદા અને શિશ્ન ઇન્દ્રિય, આ બધી કર્મ ઇન્દ્રિયો કહેવામાં આવે છે. અહંકાર સાત્વિકાચ કરણા નામ તું દેવતા, અને સાત્વિક અહંકાર આટલું રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થાય છે. હવે સાત્વિક અહંકારમાંથી શું ઉત્પન્ન થાય છે? તો કહે છે કે આ બધા ઇન્દ્રિયો છે એના દેવતા ઉત્પન્ન થાય છે દરેકના. બાહ્યાનામ અંતકાનામ ચ પ્રજાયતે મનઃ, અને મન સાત્વિક અહંકારમાંથી ઉત્પન્ન થાય છે. દેવતાઓના નામ દે છે, દિગ્પાળ, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, પછી મિત્ર એટલે પ્રજાપતિ, ચંદ્ર, બ્રહ્મા, વાસુદેવ, રુદ્ર, આ બધા દેવતાઓ છે ઇન્દ્રિયો અંતકરણના. એતે સર્વે તત્વસંજ્ઞા દેવા ભગવદ ઈચ્છયા સહત્ય વિરાટ દેહમ સ્વસ્વાંશે રચયંતી. હવે આ બધા ઉત્પન્ન થયા પછી બધા ત્યાં ભેગા, અને આ બધા ભેગા થઈને પોતાના અંશ અંશમાંથી આ વિરાટની રચના કરી છે. વિરાટ દેહ હવે રચાણો. તમે એમ કહેશો કે આમાં સૂર્ય ઉત્પન્ન થયા એમ આવ્યું, ચંદ્ર ઉત્પન્ન થયા એમ આવ્યું, તો આ બ્રહ્માંડ ઉત્પન્ન નહોતું થયું એ પહેલા સૂર્ય ચંદ્ર કઈ રીતે ઉત્પન્ન થયા? તો શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્માંડ ઉત્પન્ન થયા પહેલા પણ સૂર્ય અને ચંદ્ર ઉત્પન્ન થયેલા હતા, કારણ કે એ ચેતન વિશેષ છે, એમના તત્વો તો હતા જ, ઉત્પન્ન થયેલા જ હતા. તસ્થ આત્મા તું વૈરાજ પુરુષ, અને પછી બધા ભેગા થઈને અંશ અંશ પ્રદેશમાંથી વિરાટની રચના કરી. હવે અંશ અંશથી વિરાટની રચના કરી એમ કેમ કીધું? સર્વ દ્રવ્યથી વિરાટ ઉત્પન્ન કર્યું એમ કેમ ન કહ્યું? અર્થાત આ બધાએ ભેગા થઈને પોતાનામાંથી થોડું થોડું લઈને વૈરાટ ઉત્પન્ન કર્યું એમ. આખા એ પોતે વૈરાટ રૂપે નથી થઈ ગયા લોકો, અને જો સંપૂર્ણ પોતે વ્યય પામીને વૈરાટ રૂપી પરિણામતાને પામી જાય તો પછી અષ્ટ આવરણ રહે નહીં. આ બધાએ ભેગા થઈને અંડ રચના કરી, અંડમાં વૈરાટની રચના થઈ છે. અને એ અંડની રચના તો પોતામાંથી પૃથ્વી જે છે ને એને પોતાનો થોડોક ભાગ મૂકીને અંડની રચના કરી. એમ બધાએ થોડું થોડું જળ, થોડુંક તેજ, થોડુંક બધાએ થોડું થોડા અંશ અંશથી વિરાટની રચના કરી. અને પાછી પોતે જે વધ્યા મટરિયન જે વધ્યું પોતાનું, એનાથી ઉપર આઠ આવરણ રજૂ થયા એક પછી એક વધેલા ભાગમાંથી. અને એટલે એ આવરણ તરીકે બચ્યા. અને સમસ્ત સ્વરૂપથી વિપરિણામતાને જો પામી ગયા હોત તો પછી બ્રહ્માંડ ફરતા આઠ આવરણ છે એમ આપણે કહી શકત નહીં. આવે મગજમાં? તમારે મગજમાં આવે ધારું ને કે મારું મગજ દુખી જવાનું. સ્વાસ્વાંશેહી એ શબ્દ મેં તમને સમજાયો, અંશ અંશમાંથી કેમ કીધું એમ. હવે આ વિરાટ જે છે એ અંડમાં છે. હા, અને એ વિરાટ પોતાના સ્વરૂપમાંથી નીકળેલું પાણી એમાં પોતે શયન કરે છે. અને એને વૈરાજ પુરુષ કહેવામાં આવે છે. અને એને સશરીરમાંથી નીકળેલું જળ આપ કહેવામાં આવે. અને નારો આપાઈતી પ્રોક્તા એમ પરાશર સ્મૃતિમાં કહ્યું છે કે એ જળને નાર કહેવામાં આવે છે. અને એની માથે અયન કરે સુવે એ જળમાં એને નારાયણ કહેવામાં આવે છે. એટલે આ વૈરાટને પણ નારાયણ કહેવામાં આવે છે. એ વિષ્ણુને પણ નારાયણ કહેવામાં આવે છે. અને શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું ને કે શિવ અને નારાયણનું એકાત્મપણું જાણવું, કેમ જે ઉભયોર વેદેશુ પ્રતિપાદના, કે શંકર અને આ નારાયણ આમાં કીધા ને એ બે નું એકાત્મ જાણવું. અને બ્રહ્માયા તું ઉપલક્ષણાત્, બ્રહ્મણ બ્રહ્માનું પણ ઉપલક્ષણથી એકાત્મપણું જાણવું. એ શ્લોકનો અર્થ એવો છે કે બ્રહ્મા, શિવ અને વિરાટ વિષ્ણુ આ ત્રણેયમાં એક છે આત્મા પુરુષોત્તમ, જેને એટલે એકાત્મ એમ. બાકી નારાયણ અને શિવજી એક જ છે એમ નહીં હો, તો નારાયણમાં અને શિવજીમાં જે છે તે એક છે એમ. ખ્યાલ આવ્યો? એકાત્મનો અર્થ આ છે. ઘણાને ખબર નથી કે આ શિવજી નારાયણ એકાત્મ પણ કેમ કીધું, આવી રીતે કીધું છે. વૈરાજ પુરુષ પ્રોક્ત ઈશ્વર સ્વાંગોત્પન્નાંબુશયનાદ્યશ્ચ નારાયણ સ્મૃત, પોતાના અંગમાંથી ઉત્પન્ન થયેલા જલમાં સુવે છે માટે એને નારાયણ કહેવામાં આવે છે. તન્નાભી કમલાદ બ્રહ્મા જાય તે, હવે આ વિરાટની નાભીમાંથી બ્રહ્મા થાય છે, બ્રહ્મા ઉત્પન્ન થયા. રાજસસ્વતી બ્રહ્મા રજોગુણ પ્રધાન છે, જીવાન તદાત્મના સર્વાન શ્રીકૃષ્ણ સૃજિત ઈશ્વર, અને પછી ભગવાનની ઈચ્છાથી બ્રહ્મા આ સૃષ્ટિ કરે છે. ત્યાંથી આરંભીને બ્રહ્મા સુધીની સૃષ્ટિને સર્ગ કહેવામાં આવે છે. અને બ્રહ્માએ પછી જે સૃષ્ટિ કરી એને વિસર્ગ કહેવામાં આવે છે. આટલી વાત ભગવાનના ભક્તોને સમજી રાખવી. અહીં સુધીની સૃષ્ટિ આવી બ્રહ્મા સુધીની. હવે બ્રહ્મા સુધીનાને બધાને ઈશ્વર કહેવામાં આવે છે. ત્યાંથી સ્ટેપ અધર જ રહે છે. એક વાર ઈશ્વર કોટીમાં ગયેલો જીવ ફરી વાર ક્યારેય જીવ કોટીમાં આવતો નથી. બ્રહ્મા એકવાર બન્યો એ પછી કોઈ દી આમ જીવ ન થાય, એટલી વાત સમજી રાખવી. પછી અધર જ જાય, એઠે ના આવે. એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ ભેદ અનાદિ છે. તત્વ ત્રણ જ છે, ભેદ પાંચ છે. અનાદિ એટલા માટે કે એ પદવી ઉપર ગયા પછી ક્યારેય ઈશ્વર જે થઈ ગયો એ કદાપી જીવ થતો નથી. એટલે ઈશ્વર તત્વ અનાદિ રહ્યું. જીવ કોટી, ઈશ્વર કોટી, માયા કોટી, બ્રહ્મ કોટી. એક વાર બ્રહ્મ થઈ ગયો, મુક્ત થઈ ગયો, એ કોઈ દિવસ જીવ પણ ન થાય અને ઈશ્વર પણ ન થાય. માટે એ બ્રહ્મ કોટી રહી. અને ભગવાન પરબ્રહ્મ છે, માયા તો માયા છે જ. એટલે આવી રીતે પાંચ ભેદને અનાદિ શાસ્ત્રમાં વર્ણવ્યા છે. એને બહુ સમજીને ઘેડ પાડી દે તો વાંધો ન આવે, નહીં તો મુશ્કેલી. વિરાટની નાભીમાંથી બ્રહ્મા થયા, અને બ્રહ્માના કપાળમાંથી શંકર થયા છે. બ્રહ્માએ ઉત્પત્તિ કરી એમાંથી પછી શંકર એવી રીતે ઉત્પન્ન થયા છે. અને વૈરાટ નારાયણના વૃક્ષસ્થળમાંથી વિષ્ણુ થયા છે. જોકે વૈરાટનું એ સ્વરૂપ જ છે વિષ્ણુ. અને આવી રીતે વિષ્ણુ એ જગતનું પાલન કરે, બ્રહ્મા એ ઉત્પત્તિ કરે અને શંકર સંહાર કરે. આ ત્રણેય ભગવાનના વિભૂતિ સ્વરૂપો છે, સૃષ્ટિમાં ઉપયોગી સ્વરૂપો. પ્રજેશામ મનુન દેવાન ઋષિન પિતૃન પૃથક પૃથક. ભગવાન કહે છે કે માં પછી બ્રહ્માએ સૃષ્ટિ કરી, પ્રજાપતિઓ બનાવ્યા, મનુઓ બનાવ્યા, દેવો ઋષિઓ પિતૃઓ ગંધર્વો ચારણો સિદ્ધ યક્ષ વિદ્યાધરો અસુરો કિમ પુરુષો અપ્સરાઓ કિન્નર પછી સર્પ માતૃ પિસાચા રાક્ષસ ભૂત પ્રેત વૈતાળ ઉન્માદ કુષ્માંડ બદ્ધ બાલા ગ્રહ બધું પશુ મૃગ ખગ વૃક્ષ પર્વત નદીઓ સર્પ સ્થાવર જંગમ અન્ય બધું પછી બ્રહ્માએ કર્યું. આ બધી સૃષ્ટિ થઈ. ભુવારી ગગનો કસહ સર્વાન સ્થાન યથા કર્મ ગુણ દેહાન સૃજત યસવ. પછી બધાના ગુણ કર્મ ને દેહ ભગવદ ઈચ્છાથી આ બધી સૃષ્ટિ આવી રીતે બ્રહ્મા દ્વારા થઈ. અંતિમ કરતા પરમાત્મા છે. શુદ્ધ સત્વા મિશ્ર સત્વા, હે, કોઈ શુદ્ધ સત્વગુણી કોઈ મિશ્ર સત્વગુણી, કોઈ રાજસ કોઈ તામસ, તેશુ મિશ્ર ગુણા કે છે સંતિ કેચિત નિર્ગુણા. ભગવાનના ભક્ત એને નિર્ગુણ કયા છે. સિંહ વગેરે તામસ, સર્પ વગેરે તામસ કહેવાય છે. અમુક માણસો રજોગુણી રાજસ્યોની કહેવાય, તામસ્યોની, આમ બધી યોનીઓ પડી અનેક પ્રકારની સૃષ્ટિ થઈ છે. આ જગતમાં ગુણ સ્વભાવાનું રૂપમ પુણ્યમ વાઘમ ચ મિશ્રિતમ કર્મ તે કુર્વતે જીવા કૃષ્ણ ભક્તિમ તું નિર્ગુણા. બીજા બધા જીવો છે આ દુનિયામાં, એ ગુણ અને સ્વભાવને અનુરૂપ પુણ્ય અથવા તો પાપ કરે છે અથવા પુણ્ય પાપ ભેળું કરે છે. અને જે ભગવાનને આવી રીતે તત્વે કરીને સમજે છે તે ભગવાનના નિર્ગુણ ભક્ત છે. અને એ નિર્ગુણ પુરુષો ભગવાનની ભક્તિ કરે છે અથવા પરમાત્માની ભક્તિ કરે છે. એ પુરુષો નિર્ગુણ છે, એ જીવાત્માઓ નિર્ગુણ છે. એવમ સ ભગવાન માત્ર બ્રહ્માત્મા સૃજતી પ્રજા પાતી તા વિષ્ણુ રૂપચ્છ શિવાત્મા સંહરત્યપી. એવી રીતે હે માં ભગવાન બ્રહ્મા રૂપે જગતની સૃષ્ટિ કરે છે, વિષ્ણુ રૂપે જગતનું પાલન કરે છે અને શિવાત્મા સંહરત્યપી અને શિવ રૂપે થઈને ભગવાન જગતનો સંહાર કરે છે. અને વાસ્તવિકમાં પરમાત્મા સર્વ કોઈના નિયંતાને ઉપરી અને સૌથી અલગ છે. આવી રીતે ભગવાન શ્રી હરિએ માતાને ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું. અસૌ જીવેશુ સર્વેશુ પ્રવિશ્ય પુરુષાત્મના. ભગવાન કહે છે કે માં અને આ તમામ સૃષ્ટિમાં તમામ જીવમાં ભગવાન પુરુષાત્મ રૂપે પ્રવેશ કરીને જેના જેવા કર્મ હોય તેને તેવું ફળ પમાડે છે. એ બધાની દોરી એના હાથમાં છે, એમાં કોઈ દિવસ ભૂલ હજી સુધી થઈ નથી અને ભવિષ્યમાં થાય એમ નથી. દત્તે તેભ્ય સામ્યમ ઉપાશ્રિત, બધા એની અંદર રહીને અને એમાં વિષમતા ભગવાન કરતા નથી. જેના જેવા કર્મ એવું એને આપે. સ હરિત્વક્ષરાસ્ય પ્રકૃતે પુરુષસ્ય પ્રધાન પુરુષાણામ સ મહદાદિ ગણસ્ય ચ કાલસ્ય સ્થૂલ સૂક્ષ્મસ્ય ચરતો અંડે ચ તદ્બહિઃ સર્વેષામ કાર્યભૂતસ્ય વૈરાજ્યસ્ય માસતે તજ્જાતાનામ પ્રજેશાનામ બ્રહ્માદિનામ ચ સર્વશઃ નિયંતા એકેવાસ્તિ સમ્રાટ ખંડ ભુજામિવ. આટલું સમજાયું છે. આ જે મેં તમને બતાવ્યા એ પુરુષોત્તમ વિષ્ણુ નારાયણ એ ભગવાન પોતે અક્ષરના પ્રકૃતિના પુરુષના પ્રધાન પુરુષના મહદાદી તમ સમસ્ત ગણના કાળના થૂલ સૂક્ષ્મ અને જડ ચેતન બ્રહ્માંડની અંદર બ્રહ્માંડની બહાર કાર્યભૂત વિરાટ અને એમાંથી જન્મેલા પ્રજાપતિ બ્રહ્મા વગેરે જીવ પ્રાણી માત્રના ભગવાન એક નિયમતા છે. કોઈથી કાંઈ થાય નહીં. નાથે નાથેલા બળધ્યાને જેમ આપણે ઘૂમડીએ એમ જગત આખાને ઈશ્વર ઘૂમડી શકે. એક એવા અસ્તિ સમ્રાટ ખંડ ભુજાયું, સમ્રાટ છે. જેમ ખંડિયા રાજાને માથે સમ્રાટ રાજા હોય એનું ધાર્યું બધાને કરવું પડે, એમાં ભગવાન બધાયના ઉપરી છે, બધાની અંદર ને બધાની બહાર સર્વત્ર એ છે. એશામ યત્રાધિકારે એ જગતસ તેને યોજિતા. ભગવાને જેને જેવા અધિકાર પ્રમાણે જગતમાં નિયોજ્યા છે તે સાવધાન થઈને ભગવાનથી બીને ભગવાનની આજ્ઞામાં વ્યવસ્થિત રહ્યા છે. બ્રહ્મા ને જ્યાં મૂકી અને બ્રહ્મા ધ્રુજી ની આજ્ઞા પાડે, બ્રહ્મા વિષ્ણુ શિવ બધાય પરમાત્માની આજ્ઞામાં ખડે પગે સાવધાન થઈને ઉભા છે. કોઈ ભગવાનની આજ્ઞા લોપતા નથી, કારણ કે એ બધાય ભગવાનને જાણે છે. અને આપણે ભગવાનને ઓળખતા નથી, જાણતા નથી, સમજતા નથી, એટલે આજ્ઞા પ્રમાણે રહેતા નથી. આપણે સમજતા હોઈએ કે ભગવાન આવા મોટા છે અને એની આજ્ઞા ન લોપાય તો આપણે પણ ન લોપીએ ને. આપણે એમાં કઈ સમજ્યા નહીં એટલે બીડીઓ પી, તમાકુ ખાઈ, બારીનું ખાઈ, હે કઈ મેળ વગીનો ધર્મ રાખી, પૂજા ન કરી, તિલક ચાંદલો ન કરી. ભગવાન તો લખ્યા કરે શિક્ષાપત્રી, આપણે તો રહેવાતું એમ રેવાય. બોલો, કારણ કે આપણે એને સમજ્યા નથી ને. એને આવી રીતે જો તત્વ દ્રષ્ટિથી આવી રીતે વિસ્તારથી વિવરણથી મનન કરીને હૃદયમાં બેહાડ્યા હોય તો આ મોટા મોટા એની આજ્ઞામાં બીને બિચારા રહે છે, તો પછી આપણે ભગવાનની આજ્ઞા કેમ લોપાય. એવમ હિ માત સર્વે પી પરતંત્રા ભવંતી હિ. હે માં, આવી રીતે એક ભગવાન સિવાયના બધા જ પરતંત્ર છે. કૃષ્ણ એક સ્વતંત્રોસ્તિ, એક ભગવાન ન સ્વતંત્ર છે. સર્વ સૈવ તતસ્તુ સહ, અને માટે ભગવાન સર્વને માટે સેવા કરવા લાયક છે, ભજન કરવા લાયક છે, ધ્યાન ધરવા લાયક છે, સર્વને પામવા લાયક છે. પરમાત્મ સ્વરૂપસ્ય જ્ઞાનમ ઇથમ પ્રકૃતિ તમ, આવી રીતે એમાં પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેં તમને કહ્યું. પ્રાપ્તેન સદગુરો યેન જ્ઞાતેવમ નામ શિષ્યતે, જેને સાચા જ્ઞાની સાધુ પુરુષ મળ્યા હોય, સદગુરુ મળ્યા હોય, તેના થકી આ જ્ઞાન જાણવા મળે છે. સાચા સદગુરુ મળે પછી આ જ્ઞાનમાં કચાશ રહેતી નથી. નાવ શિષ્યતે, જાણવું કાંઈ બાકી રહેતું નથી. અર્થાત સાધુ પુરુષના સમાગમ દ્વારા આ જ્ઞાન એક વાર જેને સિદ્ધ કર્યું એને પછી દુનિયામાં કાંઈ જાણવાનું રહેતું નથી, બધું જાણી લીધું. ય ઇથમ માત્માન મથાત્મન આત્મનાથમ સતામ પ્રસંગાત અવગત્ય સમ્યગ તરોતિ ભક્તિમ ભવ બંધ હર્તુ શ્રી વાસુદેવસ્ય સ મુક્ત ઉક્ત. ભગવાન કે છે કે માં, જે આવી રીતે આત્મજ્ઞાનને યથાર્થ સમજીને પોતાના આત્માના નાથ એવા ભગવાનને સંતોના પ્રસંગમાં રહી, સંતોની સેવા સમાગમ કરી, ભગવાનને આવી રીતે જાણી, જે ભવબંધનને છોડાવનારા ભગવાન વાસુદેવની ભક્તિ કરે છે, તે જ આ જગતમાં મુક્ત કહ્યો છે, એને મુક્ત કહેવામાં આવે છે. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે હરિગીતાયામ જ્ઞાન સ્વરૂપ નિરૂપણ નામા ચતુસ્ત્રિંશો અધ્યાય. આ જ્ઞાનનો અધ્યાય અહીંયા પૂરો થયો. હવે ભગવાન માતાને વૈરાગ્યની વાત કરશે, એ કથા આવતીકાલ. અત્યારે ભગવાનના નામ સંકીર્તન સાથે કથાને વિરામ આપી.